ಆನಂದ ಮೂರ್ತಿ ಶ್ರೀಕೃಷ್ಣ ತತೋ ಯೇವ ಸುಖೋದಯ ತದ್ಭಿನ್ನಾ ವಿಷಯ ಸರ್ವೇ ದುಃಖದಾ ಮಾಯಿಕತ್ವತಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಅಕ್ಷರಧಾಮಾಧಿಪತಯೇ ರಾಜಾಧಿರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಪರಾತ್ಪರಾ ಸರ್ವಾವತಾರಿಣೇ ಸರ್ವಾಧಾರಾಯ ಸರ್ವನಿಯಾಮಕಾಯ ಸರ್ವಪ್ರಕಾಶಕಾಯ ಸರ್ವೋಪರಿ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ ನಮೋ. ಮಂಗಲಕಾರಿ ಮೂರ್ತಯೇ ಪರಮ ಧ್ಯೇಯ ಸ್ವರೂಪಾಯ ಸರ್ವೇ ಕಾರಣ ಕಾರಣಾಯ ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜಾಯ ನಮಃ. ಸದಾನಂದದಾಯಿನೇ ಆನಂದ ಘನ್ ಮೂರ್ತಯೇ ಶ್ರೀ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಕಠಿಣ ತಪಕಾರಿಣೇ ಕೃಶತನವೇ ಕಂದ ಫಲ ಫುಲ ಆಶಿನೇ ವನವಾಸಿ ಶ್ರೀ ನೀಲಕಂಠ ವರ್ಣಿ ರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಸಾಧು ಸೇವಾ ಪರಾಯಣಾಯ ಮಹಾದಯಾಲವೇ ಶ್ರೀ ಸರ್ಜುದಾಸಾಯ ನಮೋ ನಮಃ. ಬಾಲರೂಪ ಮಂದಮುಖಹಾಸಾಯ ಅತಿಯಲೌಕಿಕಮೂರ್ತಯ ಕೋಮಲಾಂಗಾಯ ಪತಿಸಮರ್ಥಾಯ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಅಖಂಡ ಹರಿಧಾರಕಾಯ ಮಹಾಸಮರ್ಥಾಯ ಸರ್ವಸದ್ಗುಣ ಸಂಪನ್ನ ಪಂಚಶತ ಪರಮಹಂಸ ಮುಖ್ಯಾಯ ಸದ್ಗುರುವರ್ಯಾಯ ಆದಿ ಗುರುವೇ ಶ್ರೀ ಗೋಪಾಲಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಶ್ರೀ ಮುಕ್ತಾನಂದ ಮುನಯೇ ಸದ್ಗುರು ಶ್ರೀ ಗುಣಾತೀತಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸದ್ಗುರು ನಿತ್ಯಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಬ್ರಹ್ಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಕೃಪಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸುಖಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಚ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಶ್ರೀ ಶತಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸ್ವರೂಪಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸಿದ್ಧಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸಚ್ಚಿದಾನಂದ ಸ್ವಾಮಿನೇ ವ್ಯಾಪಕಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಕೈವಲ್ಯಾತ್ಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಯೋಗಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಚೈತನ್ಯಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಭೂಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಆನಂದಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಭಾಯಿ ರಾಮದಾಸ ಸ್ವಾಮಿನೇ ನಿಷ್ಕುಳಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಪ್ರೇಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಭಾಯಿ ಆತ್ಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಇತ್ಯಾದಿ ಸರ್ವೇ ನಂದ ಸದ್ಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಮಮ ಗುರು ಶ್ರೀ ರಾಧಾರಮಣ ಸ್ವಾಮಿನೇ ನಮೋ. ಅಕ್ಷರಧಾಮಸ್ಥ ಸರ್ವಮುಕ್ತೇಭ್ಯ ಪ್ರಗಟ ಸರ್ವ ಸಾಧು ಹರಿಭಕ್ತೇಭ್ಯ ನಮೋ. ವಿಕ್ರಮ ಸಂವತ್ 2079 ಆಸೋವತ್ ಧನ್ತೆರಸ್ ಶುಕ್ರವಾರ 1 નવેમ્બર 2013 આજે શિબિરનો આ બીજો દિવસ છે. આપણે બધાએ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણે આપણને આલોક પરલોકમાં સુખી થવા માટે જે લખીને આપ્યું છે એ અણમોલ ગ્રંથ શિક્ષાપત્રી એના ઉપર વિચારવાનું છે. આજે આપણે 26મા શ્લોક ઉપર ચર્ચા કરવાની છે. परंतु थोड़ी बार महामंत्र स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण जप द्वारा महाराज की मूर्ति में जोड़ाइए के मुझे साचो निधि श्री हरि नु स्वरूप छे। महाराज ने हंबारवा छे हंबारवा छे हंबारवा छे। भगवान नो सुख भोगवू छे भोगवू छे भोगवू छे। आज दिवस सुधी देह नु भोग्यू इंद्रिय नु भोग्यू जे कर्यू ते, पण हवे तो मूर्ति ज जोईए ने मूर्ति नो आनंद ज माणवो छे। आ वात पाकी गांठ वालो અને મૂર્તિના આનંદને ભોગવવા માટે આપણે બીજા તમામ આનંદનો ત્યાગ કરવો છે કરવો છે કરવો છે। ત્યાગ વિના ભગવાનનો આનંદ હાથમાં નહીં જ આવે। બીજા સુખને છોડવા જ પડશે। આ એક વાતમાં તમે સમજો કે ન સમજો, છોડવું જ પડે। ટૂંકમાં તમારે કુંડળમાં રહેવું છે તો ઘર ને ગામ છોડવા પડ્યા કે નહીં, હા કે ના? એમ દેહ અને દુનિયાના અનુભવોને સુખોને યા દુઃખોને છોડ્યા વિના મહારાજના દિવ્ય અલૌકિક લોકને કે એ અલૌકિક લોકનું કારણ સાકાર દિવ્ય અલૌકિક મૂર્તિને માણવા છોડવું જ પડે દેહ દુનિયા। અભ્યાસ કરીએ સાવધાન મનથી, પછી કોણ જાણે ક્યારે આવો અવસર આવશે। આજ મોકો છે, મનને બરાબર ભગવાનમાં વળગાડો, એને સમજાવો કે ખબરદાર બીજે ક્યાંય ગયું છો તો કોઈ વાત સંભારીશ નહીં, ભગવાનના સ્વરૂપ સિવાય કોઈ વાત સંભારીશ નહીં। સાચું સુખ તો મહારાજના ધ્યાનનું જ છે, ઇન્દ્રિયોનું સુખ તો હાવ ખોટું છે। ઇન્દ્રિયો જ ખોટી, દેહ ખોટો, અંધકણ ખોટું, આત્મા સાચો અને પરમાત્મા સાચા, બાકી હતું નહીં હશે નહીં, પણ એવું ખોટું જ વાલું લાગે છે। લ્યો, સત્યમાં આપણી દ્રષ્ટિ નથી, સત્ય ખોળવું નથી, સત્યને પામવાનો કોઈ મનમાં ઉમંગ નહીં, અને આવી પડ્યા સત્સંગમાં હું સમજીને આવ્યા, ખબર નહીં કોણ લાવ્યા, ઉપરવાળો જાણે, ખડકાણા બધા આજુબાજુવાળા લઈ આવ્યા, થોડાક સુખી થયા હોય ને સામે સામે કરવાથી એટલે આવી ગયા। સુખ તો કયું? આ લોકનું માઈક સકામ ભગત જાજા, મહારાજમાં ડૂબી જવા વાળા બહુ ઓછા, મહારાજ પાસેથી કઈક લઈ લેવું છે એવી વૃત્તિ વાળા બહુ, ભગવાનને બધું જે આપ્યું છે એ પાછું દઈ દેવું છે અને આત્મા એને આપી દેવો છે એવી ખુમારી વાળા મરદ બહુ ઓછા, બહુ ઓછા। બાકી જ્યાં હોય ને ભગવાન આ આપો તે આપો ઓલું આપો, ભગવાને આ મને આપ્યું, ભગવાને આ મને આપ્યું, તે હું પણ એટલે આ માયા તારા કરતા નાસ્તિક નહી જાજી આપીશ। પાપીઓ આ જગતમાં છે ને એને ઘરે છે ને ઢગલા છે, રૂપિયા ને બંગલા ને બીજો ને ત્રીજો ને, એમાં હું ભલા માણા યાર, મૂર્તિ અખંડ દેખાય તો મરદાઈ કહેવાય, અખંડ ભગવાનનું તાન રે, અખંડ ભગવાનમાં વૃત્તિ રે, એ મહત્વની વાત છે। ક્યાં મહત્વ દેવાય એ જ ખબર નહીં, હું કરવું હવે આટલા વર્ષથી સત્સંગ કર્યો પણ બધું પાણી ગયું, કઈ વાતમાં રાજી થવાય એ જ ખબર ન પડી, બોલો અક્કલ એટલી ન આવી। ભગવાન માયા આપે, આ લોકના સુખ આપે, ભૌતિક વિકાસ થાય ત્યાં તો ભગત બહુ ભક્તિ કરવા માંડે, વા પ્રભુ વા પ્રભુ, એટલે એટલે એ ભગવાનનો મહિમાન નિશ્ચયની ભક્તિ એટલે સારું જ કરવાની, દેહ દુનિયા સંબંધી બધી મોજ મળે એટલે સારું જ, અનાદિ મહામુક્ત જે આનંદ માણે છે જે પાયમાં છે એ આપણે ન જોતું, બોલો અરે વાહ, આહા વાહ, અમારા શિબિર અર્થી વાહ, હરખી સમજણ કરજો મારા બાપ, ક્યાં વજન દેવાય કેને મહત્વ અપાય એની કંઈક હરખી સમજણ કરજો, કંઈક હારા સમજણાનો સમાગમ કરજો, કરી કરીને સામે સામે કરવાનું છે, કરી કરીને મહારાજની મૂર્તિમાં ઠરવાનું છે। જો ભગવાનની મૂર્તિમાં ન ઠર્યા ને મર્યા તો મર્યા સમજો, દાડા માઠા છે આગળ, પામી ગયા તો બેડો પાર થઈ ગયો ઉદ્ધાર, પણ કાચું રહી ગયું અને ભગવાનમાં જોડાવું ગમ્યું નહીં, ત્યાં ટકાણું નહીં અને માયામાં ભગાણું, તો લખચોરાશી માથે ઊભી છે એમાં ભગવાને શું કરે? આપણે જ ભગવાનને ન રાખ્યા, ન સ્મર્યા, ન સેવ્યા, ન એના મય રહ્યા, માયામય થયા, એમાં ઠાકોરજીનો હું વાંક કયો ભાઈ? એમાં ઠાકોરજીનો વાંક ખરો? આપણે જ કાંઈ સમજ્યા નહીં ને, દુઃખમાં સુખ માન્યું, સંતોએ કેટલા સમજાવ્યા, શાસ્ત્રોએ કેટલા સમજાવ્યા, સાગરે કેટલા સમજાવ્યા આપણને, તોય એકના બે ન થયા, બોઘન બોઘા રહ્યા, કાંઈ જાગ્યા જ નહીં, ચેત્યા નહીં, ચમક્યા નહીં, ભડક્યા નહીં, ભોપા જેવા. પછી કોઈ શું કરે? કોઈનો શું વાંક? કાંઈ કાચું રાખ્યું છે કહેવામાં? શું કરવું છે કહો? કાંઈ સમજીને હરખું સુધરવું છે? પછી આમ નામ દાંડિયા ડપ કરવા ઠેઠ સુધી? અહીં હું કામ આપણે આવ્યા છીએ? હું કામમાં માંડવો નાખ્યો છે? હું કામમાં ઢોલકા તબલા વગાડીને ગળા ખેંચી છીએ? મારા કાંઈક તો સમજો. અમને ભજન કરતા આવડે છે અમારી રીતે? તમે એકની જરૂર નહીં સ્વામિનારાયણ, અમારા રોટલા એણે માથે લીધા છે, કાંઈ તમે દો તો અમને રોટલા મળે એવું નહીં. અમે સ્વામિનારાયણના થયા છીએ, સ્વામિનારાયણ ખાવાનું ન દે, આપે કે ન આપે? તો તમે એવું કાંઈ ન માનતા કે અમે દઈ તાર તમારું થાય? ના ના, તમે તમારે કોઈએ ન દેવું કાંઈ, સ્વામિનારાયણ ઉપરથી લાડવા નાખશે, અમે એનું ભજન કરશું ને તો સીધા ડાયરેક્ટ તમને વાયા નહીં રાખે. બસ શું કહો છો? શું કામ અહીં ભેગા થયા છીએ? કાંઈ તમારે કરવું નથી તો અહીં શું ડાયટું તું? કુંડળમાં રખડવા જવું તું ને, ક્યાંક બીજે દિવાળી કરવી હતી હાહરીમાં, અખંડ સ્મરણ કરવું હોય, કથાનું મનન કરવું હોય, ગોષ્ઠી કરવી હોય, શું સત્ય છે, શું પામવું જોઈએ, શા માટે મનુષ્ય અવતાર છે, આપણે શું કરવા જન્મ્યા છીએ અને શું કરીએ છીએ, ક્યાં જવાનું છે, ક્યાં જઈએ છીએ, એનું બધું ડિસ્કશન કરી અને જે સદરસ્તો પકડવા તૈયાર હોય એ સાચો શિબિરાર્થી. બાકી બધા લોલે લોલિયા. મજા આવે માળાના અહીંયા હતા ડી ટૂંકા થાય, સમજ્યા? આમથી શાંતિ કરી સારું ખાવાનું એટલે કહે છે સારું હાલો ભલી જઈ, આમાં બધું મળે, અહીં તો આબરૂ મળે. પછી ઓહો હો શિબિરમાં ગયા તા, હા તે શું કરી આવ્યા? બસ રખડી આવ્યા. કાંઈ લાવ્યા તો કે હા 5-10 જણાનો અભાવ લાવ્યા, બીજું કાંઈ તો બીજું કાંઈ જડ્યું નહીં. એટલે આવવાનું શું કામ આપણે? હવે આપણે શિક્ષાપત્રીમાં આગળ વધવું છે. આ તો શિબિરાર્થી પત્રી આલી અત્યાર સુધી. કઈ પત્રી? શિબિરાર્થી પત્રી. હવે શિક્ષાપત્રીમાં જાય.
સ્વપરદ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરહિ ચિત્. સ્વપરદ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરહિ ચિત્. કૃતજ્ઞ સંગ સક્તવ્યો નુંચા ગ્રાહ્યા ન કશ્યતિ.
આ શ્લોકમાં 3 આજ્ઞા છે. પહેલી, જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારખો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું. બીજી આજ્ઞા, કૃતજ્ઞની હોય તેના સંગનો ત્યાગ કરવો. વાલા વાલા પ્રભુની 3 આજ્ઞા, વ્યવહાર કાર્યને વિશે
કોઈ ની લાંચ ન લેવી. ત્રણ પોઈન્ટ છે, એક એક પોઈન્ટ ઊંડા ઉતારી દેવા છે. હવે સ્વપર દ્રોહ જનન, દ્રોહ શબ્દ લખ્યો છે આમાં, પોતાનો અને પારિકો દ્રોહ થાય એવું. પેલો દ્રોહનો અર્થ કલ્લી, કે મહારાજે દ્રોહ શબ્દ કયા અર્થમાં લખ્યો, દ્રોહથી અહીં શું સમજવું. તો હિંસા આદિક ઉપદ્રવ ઇતિ દ્રોહ. સ્વામી સતાનંદજી આપણને મહારાજના હૃદયના ભાવને સમજાવે છે કે મહારાજે દ્રોહ શબ્દ લખ્યો એનો અર્થ આપણે અહીંયા આ લેવાનો છે કે હિંસા આદિક ઉપદ્રવ એને દ્રોહ કહેવાય. પોતાનો અથવા પારિકો દ્રોહ એટલે કે હિંસા આદિક ઉપદ્રવ થાય એવું સાચું ન બોલવું. બીજી એક શાસ્ત્રમાં હિંસાની વ્યાખ્યા છે, હિંસા તો પરપીડનમ, હિંસા એટલે કે પરની પીડા કરવી. પણ આ વ્યાખ્યા થોડીક ટૂંકી પડી એટલે મહારાજે એમ કહ્યું હિંસા તો સ્વપરપીડનમ. આમાં એટલું જ લખ્યું હિંસા તો પરપીડનમ, બીજાને પીડા કરવી એ જ હિંસા. પણ શ્રીજી મહારાજે એક પોઈન્ટ એનાથી અધ્યય આપ્યો કે હિંસા તો સ્વપરપીડનમ, પોતાને તમે પીડો એ પણ તમે તમારી હિંસા કરી કહેવાય. સ્વામિનારાયણ ભગવાનની વાત બધા કરતા અલગ પડે છે. માફ કરજો, મને જે હું જોઈ હું બોલ્યો. સ્વામિનારાયણ ભગવાન પોતાને પણ તમે પીડો નહીં એમ કે છે. બીજાને તો આપણે કોઈને હેરાન નથી કરવા, પણ પોતાને હેરાન નથી કરવા. લ્યો શું અદભુત વાત છે. હજી સતાનંદ સ્વામીએ જે વ્યાખ્યા લખી છે એ તમને વાંચી સંભળાવું, પછી ડિટેલમાં જાશું. યસ્મિન સત્ય ભાસિતે સ્વસ્ય અન્યસ્ય વા પીડા ભવેત તાદૃશમ સત્યમ ન ભાષ્યમ. આ તો આપણે હમણાં સમજ્યા એનું જ છે કે જે સાચું બોલવાથી પોતાનો અને પારિકાનો દ્રોહ યાને કે પીડા થાય, પોતાને પારિકાને પીડા થાય એવું સત્ય ન બોલવું. હવે એનું કારણ કે છે, આ કારણ લગભગ બધાને માન્ય ન રહે એવું છે. તાદૃશ ધર્મસ્યાપી અનર્થત્વ પ્રતિપાદનાત, આવું લખ્યું. તાદૃશ ધર્મસ્યાપી અનર્થત્વ પ્રતિપાદનાત, એવો જે ધર્મ છે તે અનર્થ કરનારો હોવાથી ત્યાજ્ય છે. શું ત્યાજ્ય છે? ધર્મ. બોલો, બોલાય આવું? એ ભાઈ, કોઈ દી ધર્મ ત્યાજ્ય હોય ખરો? પણ આ વાત મેં કહ્યું ને તેમ અલગ પડે છે. હવે આપણે ડિટેલમાં જવું છે, આખી વાતને હરખી સમજવી છે. પહેલી વાત એ કે સાચું જ બોલવું જોઈએ, ખોટું બોલાય જ નહીં એમ બધા કહે છે. અને એ ધર્મ છે, સાચું બોલવું તે ધર્મ છે. સત્યમ વદ, ઉપનિષદ કહે છે. ધર્મમ ચર, આપણા ભારતીય વેદો જોરદાર હાકલો કરીને કહે છે કે હે ભારતીયો સાચું બોલો, સાચું જ બોલવું જોઈએ. આ શ્લોકનો અર્થ કોઈ એક વિવેકી સત્સંગીને જેમ છે એમ સમજાય છે, બાકી લગભગ ને ચોખ્ખું થતું જ નથી, ને મને સાધુને પણ નહીં. કોઈકને મહારાજ જે કહેવા માગે છે એ બરોબર સમજાય છે ને એ પ્રમાણે એનાથી જીવાય છે, બાકીના તો બધા જીવે છે, બસ જીવે છે. કોઈક માણસ આ શ્લોકને ક્યારેય અમલમાં લઈ શક્યા જ નથી. હા તો હાચું હાચું કરી અને પોતાનો પારકો દ્રોહ થાય એવું હાચું બોલે જ રાખ્યા છે, બોલે જ રાખ્યા છે. ખબર નહીં એનો સ્વભાવ ગણો કે એના પરંપરાનો આખો સંસ્કાર ગણો, નથી પડ્યો આ શ્લોક. ત્યારે કોઈક માણસે આ શ્લોક પાડ્યો તો કેવી રીતે પાડ્યો? મહારાજે ખોટું બોલવાનું કીધું, તે જ્યાં હોય ત્યાં ખોટું જ બોલબોલ કર્યા, આડે ધડ બોલ્યા ખોટું. નહીં જેવી વાત હોય ને તો એ ખોટું બોલે. કેમ? તો કે શિક્ષાપતિને લખ્યું છે ને, આપણને આમાં ખોટ જાય એવું હતું એટલે ખોટું બોલ્યા. કા આપણો દ્રોહ ન થવો જોઈએ? પણ એટલે હામો મરી ગયો એનું? તો કે હવે એ તો આપણે શિક્ષાપતિનો શ્લોક પાડ્યો, આમ પાળે શ્લોક ઘણા. આ શ્લોકનો હાવ ખોટો અર્થ કરી અને પોતાના સ્વભાવ પ્રમાણે શ્લોકને બેહાડી આખી જિંદગી ઊંધું જ કરે છે. આખીર શ્લોકનો જે હાર્દ છે એને સમજ્યા વિના જિંદગી પૂરી થઈ જાય છે સત્સંગીની, સાધુઓની. આપણે આજે એ શ્લોક લઈને બેઠા છીએ. ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ કે મહારાજ, અમે અલ્પ જીવ અજ્ઞાની મુવા છીએ, ત્રણ દેહ ત્રણ ગુણ ત્રણ અવસ્થામાં ફિટ થઈ ગયેલા, ખાવું પીવું હરવું ફરવું વગેરેમાં સુખ માનનારા, અમને તમારી દિવ્ય વાણીમાં ક્યાંથી કાંઈ પણ ગમ પડે, પણ હે નાથ તમારે શરણે આવ્યા છીએ, દયા કરીને તમારી શિક્ષાપત્રી તમે સમજાવજો, હરખી સમજાવજો, આમય નહીં ને આમય નહીં વ્યવસ્થિત સમજાવજો. પ્રાર્થના કરો તો વળી દયા કરે મહારાજ સમજાવ. એક વાત યાદ રાખો, આપણા વેદોએ સત્ય ઉપર બહુ જ વજન આપ્યું છે. ભારતીય ઋષિ મુનિઓએ સત્ય સમાન કોઈ ધર્મ નથી એમ કહીને સત્યને બહુ ગૌરવ આપ્યું છે. યજુર્વેદમાં લખ્યું છે, સત્ય વક્તાનું તેજ ખૂબ વધે છે, ખૂબ વધે છે, પ્રભાવ ખૂબ વધે છે. જેમ અગ્નિમાં ઘી નાખો અને અગ્નિ વધે, તેમ સત્ય બોલનાર માણસનું શ્રેય વધે છે, એનું કલ્યાણ વધે છે, અને ખોટું બોલનારનું તેજ ઘટે છે, એનું કલ્યાણ ઘટે છે, એનું સુખ ઘટે છે. માટે સાચું જ બોલો. વળી ભાગવતજીમાં કહ્યું છે, ન યસત્યાત પરો ધર્મ ઇતિ હોવાચ ભૂરિયમ સર્વમ વઢુ મલમ મન્યે રૂતેલિક પરમ નરમ. અર્થાત પૃથ્વીએ કહ્યું કે અસત્યથી મોટો કોઈ અધર્મ નથી, નહીં અસત્યાત પરહ અધર્મ. અસત્યથી વધારે ભંગાર કોઈ અધર્મ નથી. અધર્મ માત્ર ખરાબ ગણાય, પણ અસત્ય જેવો ડેન્જર ખરાબ અધર્મ કોઈ નથી એમ ધરતીમાં બોલ્યા. અરે ભાઈ ધરતીમાં એવું શું કામ બોલ્યા? તો કે એની જાત અનુભવની વાત છે એટલે એવું બોલ્યા. શું એની જાત અનુભૂતિ છે? ત્યારે ધરતી માતા કહે છે કે હું બધાય વજનને ખમી શકું છું, સહન કરી શકું છું, પણ ખોટું બોલનાર માણસના વજનને એના બોજને એના પાપને હું નથી સહન કરી શકતી, એટલે કહું છું કે ખોટું બોલવા જેવો ખરાબ અધર્મ કોઈ નહીં, બધા અધર્મોમાં એ વધારે ખરાબ અધર્મ છે. કહો, આપણામાં ઘણાને ખોટું જ બોલવાની ટેવ છે. બોલો, હારા સત્સંગી, હારી મોટી ભગત બાઈ હોય, હાથની વાતે હાલતા ચાલતા મારા ખોટું જ બોલે. સત્સંગી થયા, સત્સંગમાં આવ્યા, તિલક ચાંદલો પૂજા બધું ચાલુ થઈ ગયું, પણ ખોટું બોલવાનું બંધ થયું નહીં. યુક્તિ પરયુક્તિ ને રમત કર્યા જ કરે પોતાના સ્વાર્થ ખાતર, એ સારું નથી. તુલસી રામાયણનું એક પ્રમાણ આપની આગળ રજૂ કરું છું.
અસત્ય સમ નહીં પાતક પુંજા,
અસત્ય સમ નહીં પાતક પુંજા,
ગિરિ સમ હોય ન કોટિક ગુંજા,
ગિરિ સમ હોય ન કોટિક ગુંજા,
દુસુર ન ધર્મ સત્ય સમાના,
સત્ય સમાન કોઈ પાપ નથી. ખોટું બોલવું એના જેવો મોટો પાપનો ઢગલો બીજો કોઈ નથી. એમ કહીને એક દાખલો આપે છે, ગિરિસમ હોય ને કોટી ગુંજા, ગુંજા એટલે ચણોઠી, કરોડ ચણોથી ભેગી કરો તો એ પર્વત ન થાય, અર્થાત બીજા કરોડ પાપ કરો તોય ખોટું બોલો ને જે પાપ લાગે એવું પાપ નથી લાગતું. બીજા પાપ તો ચણોથી જેટલા, અને ખોટું બોલો એ પાપ તો પર્વત જેવડું છે, પર્વત જેવડું.
કેમ જે દુસરો ન ધર્મ સત્ય સમાન, આ દુનિયામાં સત્ય સમાન બીજો કોઈ ધર્મ નથી.
સાચું બોલો, સત્યમ વદ.
આગમ નિગમ પુરાણ બખાણા, કેમ જે સત્ય ધર્મના વખાણ વેદમાં છે, સત્શાસ્ત્રોમાં છે, દરેક પુરાણમાં છે. માટે ખોટું બોલાય નહીં. મહાભારતના મોક્ષ પર્વમાં કહ્યું છે, અનૃતમ તમસો રૂપમ તમસા નિયતે યદઃ, અર્થાત અસત્ય અંધારાનું રૂપ છે. અસત્ય કહો, અંધારું કહો, એક છે, અને અંધારાથી માણા અધોગતિને પામે છે. વળી સદાનંદ સ્વામી અર્થદીપિકામાં એવું કહે છે, શૃણો, નહ્યત્ર સર્વદા અનૃતમ ભાષણમ વિધીયતે, યેનોક્ત દોષ પ્રસંગ સ્યાત કિંતુ ક્વચિત પ્રાણી હિંસા જ્યાપત કાલે અનૃત ભાષણે ન તદરક્ષણમ સ્યાત, ચે તરી અનૃતેનાપી તત્કાર્યમ ઇત્યેવ વિવેક્ષિતમ. સાચું જ બોલવું એ જ પક્ષમાં શિક્ષાપત્રી છે એમ સતાનંદ સ્વામી કહે છે. વેદ અને બીજા શાસ્ત્રો અને પુરાણોએ જે સત્યની ગરિમા ગાઈ છે, સત્યનું સમર્થન કર્યું છે, એને જ શિક્ષાપત્રી સમર્થન કરે છે. શાસ્ત્રોથી કે વેદથી વિરુદ્ધ વાત નથી. કિંતુ શૃણો, સાંભળો, કોઈ ઊંધો અર્થ ન લેશો. નહીં અત્ર સર્વદા અનૃતમ ભાષણમ વિધિયતે, અહીં કાયમ માટે ખોટું બોલવાનું પ્રતિપાદન નથી. જે આ શ્લોકનો એવો જ અર્થ લઈને સોટી પીડ્યા હોય એ બધા બંધ થાય. અહીંયા પરવાનો નથી લખી આપ્યો ખોટું બોલબીલ કરવાનો. કિંતુ એનોક્ત દોષ પ્રસંગ સ્યાત, એનાથી તો ઉપર કયા જે શાસ્ત્રના પ્રમાણ સત્ય સમર્થનના એ અનુસારે એને દોષ થાય જો ખોટું બોલબીલ કરે તો. કિંતુ ક્વચિત ભાઈ, આ શિક્ષાપત્રી જો વિવેક શીખવાડે છે કે ક્યારેક પ્રાણી હિંસા આદિ કોઈ આપતકાળ આવી પડે અને જો થોડું ખોટું બોલવાથી તે આપતકાળ વિરમી જતો હોય, હિંસા મારામારી મોટો ઝઘડો સમી જતો હોય અને બધાનો બચાવ થતો હોય, સુખ શાંતિ નભતી હોય, ત્યારે ખોટું બોલાય, ત્યારે ખોટું બોલાય એમ અહીંયા કહેવા ઈચ્છ્યું છે. અને એક બીજી વાત પણ સમજવા જેવી છે, સત્યમ ભાષ્યમ ન કરહી ચિત, સાચું બોલશો નહીં, એટલું જ શિક્ષાપત્રી લખ્યું છે. ખોટું બોલજો એવી છૂટ કાંઈ આપી નથી. સાચું બોલવું નહીં, પણ સાચું બોલવું નહીં એમાંથી એવું નીકળી શકે ખરું કે ખોટું બોલીને પણ હિંસા આદિક ઉપદ્રવને અટકાવવો સમાવવો એમાં ભલું છે બધાનું. બોલ્યા ખોટું અથવા સાચું નહીં બોલીને તમે હિંસા આદિક ઉપદ્રવ ડખો ઝઘડો મોટો કુસંપ અટકાવ્યો તો શું તમે અધર્મ કર્યો? શું તમે પાપ કર્યો? દેખીતી નજરે તો એવું દેખાય કે તમે સાચું ન બોલ્યા એ અધર્મ છે, પણ એનું ફળ તો અનેકના કલ્યાણ માટે નીકળ્યું, સુખ શાંતિ નીકળી, સંપ નીકળ્યો, બધાયનું ભલું નીકળ્યું. તો તમે જરાક સાચું ન બોલ્યા, મૌન રહ્યા, અથવા તો તમે સહેજ ખોટું બોલ્યા, એ શું તમે મોટો અધર્મ કરી નાખ્યો? વિવેક ઉપર નજર રાખો. આ શ્લોક સમજાવતા મારાય ટાંટિયા ધ્રુજે. હું અહીં બેઠો બેઠો પોપટની જેમ બોલું છું, પણ ખબર નહીં હું હરખું બોલું છું કેમનું બોલું છું. વિવેક બતાવ્યો છું, કાયમી છૂટ નથી, અસત્યનું અધર્મનું સમર્થન નથી, પણ સ્વામિનારાયણ ભગવાનને અનેકનું બગાડી નાખે એવું સત્ય, જડ સત્ય માન્ય નથી. કાન ખોલીને સાંભળી લેજો, સ્વામિનારાયણ ભગવાનને અનેક માણસની હિંસા થઈ જાય, અનેકનું બગડી જાય, અનેક કુટુંબો નોખા થઈ જાય, સંપ્રદાયમાં સાધુ સંતોને ધર્માચાર્યોને ઝઘડા થઈ જાય, ક્યાંય હક ન રહે એવું સત્ય માન્ય નથી. મહારાજ એને સત્ય કહેતા નથી. કેમ જે આગળ સતાનંદ સ્વામી કહ્યું ને, તાદૃશ ધર્મસ્યાપી અનર્થત્વ પ્રતિપાદના, એવો ધર્મ પણ અનર્થ પેદા કરે છે માટે એને ધર્મ ન કહેવાય. ઉપલબ્ધ દ્રષ્ટિએ ધર્મ લાગે છે, પણ એને પાળો તો ઊભો થાય છે અનર્થ, માટે એને સત્ય ન કહેવાય. આ વાત સમજે એવા કેટલા, જીવનમાં આને પાળી શકે એવા કેટલા. અમે આ વ્યાસાસને બેઠા બેઠા મોટા મોટા વિવરણને લાંબી લાંબી વાતો કરીએ છીએ, પણ ટાણે અમારાથી આ પડતું નથી. કંઈક જેમ એમ કહેવાય જાય, બોલો શું કરવાનું, સ્વભાવ પ્રમાણે ખરેખર ન બોલવું જોઈએ.
લોપાણી મહારાજની આજ્ઞા, હાચાના દીકરા થઈને ભહી નાખ્યું, કેટલે દુઃખ થાય ને ડખો થાય. અને આપણે તો એ જ અહમમાં હોય, મેં ખોટું કીધું. એટલે ભાઈ હવે રાજી રે ને બાપા, તે જ મોકાણી કરી છે આ બધી. હાસાનો દીકરો છે ને બધાની ઘાણી કરી નાખી. જડ કઈ ખબર પડે છે? આપણે હવને શાંતિ થાય, હવને સુખ થાય, સૌ સદ્રસ્તે વલે, હવનું કલ્યાણ થાય, હવનું રૂડું થાય, એમ બોલાય. બહુ વિવેકથી વાત કરવી જોઈએ. વાત કરતા ન આવડ્યું ને આ દુનિયામાં હારી પેઠ હેરાન થયા એવા તો ઢગલા મોઢે માણસો છે. બોલો, એ માઇલો હું છું? કેટલી જગ્યાએ મેં મારા ભૂતકાળમાં થાપ ખાધી. ખોટું ક્યાં બોલવું અહીંયા વ્યાસાસનેથી? એટલે હું તો તમને કહું છું કે આ શ્લોક બહુ ભારે છે ભાઈ, ભારે છે. અને હું અનુમાન એવું કરું છું કે તમને મારા જેવા કંઈક પ્રસંગો બન્યા હશે, તમને કંઈક બોલવાના વિવેક નહીં રહેવાથી દુઃખ આવ્યા હશે એમ હું માનું છું. પછી ભગવાન જાણે નહીં આવ્યા હોય, કંઈ આપણા જેવું જ બદન થયું હોય એવું કંઈ આપણી લાકડી એમ અપાય નહીં. પણ ખાલી અનુમાન કરીએ. કેમ મહાત્માઓ, તમારે બોલ્યાનો અવિવેક થવાથી કાંઈ દુઃખ આવેલા? ઘણી વાર આવેલા એમ? આહા, આ બધાને જો પ્રસંગ કહેવાડાવા બેસીએ ને તો નકરા પ્રસંગ જ સાંભળવાનો થાય. કે તમારો એક પ્રસંગ કહો બોલવામાં બાઈફોન, પછી દુઃખ આવ્યું હોય, સાચું કહેવાય ગયા હોય, પછી બધાની કઠણાઈ થઈ હોય એવી વાત કરો તો નીકળે. હો બધા એનામાંથી નીકળે એવું. આ શ્લોક તો એવો અદભુત શ્લોક છે. હા 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 હા, સ્વામિનારાયણ ભગવાનને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. પરમાત્મા સિવાય આવું તો કોણ આપણને શીખવાડી શકે? જોવાનું બધા શાસ્ત્ર તો બમ બમાવીને સત્યને એવું હજળ બમ પ્રતિપાદન કરે છે કે જાણે સત્ય એટલે સત્ય, બીજી કોઈ આમાં વાત જ નહીં. પણ સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું કે ભાઈ, પોતાનો પારિકો દ્રોહ થતો હોય તો જરીક ઉભા રહી જાઓ, મૂંગા થઈ જાઓ. સ્વામિનારાયણ ભગવાન એવું કહે છે, બીજો તો કોણ કહી શકે? કારણ કે સૃષ્ટિ રચાણી ત્યારથી માંડીને આજ દિન સુધીના માનવીય જીવનોના પ્રસંગોને મહારાજ જેવા જાણે એવા બીજા કોણ જાણે? ભગવાનને ખબર હોય કે આ જગતમાં સત્યવાળા સાચા માણસો ક્યાંક ક્યાંક સત્યને બરાબર સમજ્યા વિના લઠ્ઠની જેમ પકડી રાખે અને પછી એમાંથી બહુ મોટા દુઃખ થયા હોય. એ વખતે જો આ માણસે જરાક સમજીને આમ મરડીને આમ કાં કોઈનું આપણે બગાડ નાખવું છે, રાગદ્વેષની વાત નથી આમાં, વિવેકથી થોડીક આમ હરખી વાત કરી લીધી હોત તો આ મોટો ડખો ન થાત. મહારાજને ખબર હોય એટલે મહારાજ શીખવાડે છે આપણને, બહુ દયા કરીને શીખવાડે છે. એવું પણ બન્યું છે, ઘણા મોટા સત્યવાદી કહેવાતા માણસોના હાથમાં શિક્ષાપત્રી ક્યાંકથી આવી, કોઈ કે આપી, એને વાંચી, એમાં આ શ્લોક એમને કઠ્યો છે કે આ તમારા સ્વામિનારાયણ ભગવાનને આવું કેમ કીધું? એટલે ભાઈ કીધું, તમે સમજી ન શકો એ વાતને તો અમે શું કરીએ? સ્વામિનારાયણ ભગવાન સત્યના જ સમર્થક હતા, પરંતુ એક વિવેક શીખવવા હારું એમણે આવી વાત કરી છે. સર્વ ઠેકાણે ખોટું ન બોલવું, પણ કોઈને બચાવવા માટે બોલવું, આ એક વિવેક છે, એક વિવેક છે. ક્યાં આ વિવેક વાપરવો? જીવનમાં ક્યારે કજ એવો પ્રસંગ આવે છે ખોટું બોલવાનો? ક્યારે કજ? કઈ રોજ ઉઠીને થોડું કઈ આપણે ખોટું બોલવાનું થાય, જરૂર પડે ખરી? કોક વાર એવું બને આખી જિંદગીમાં તેવો પ્રોબ્લેમ આવી જાય તો આપણે બધાનું ભલું કરવા, બધાને બચાવવા માટે થોડુંક મઠારીને વિવેકથી આમ તામ કરીને બોલવું. હામા માણસને ખબર એ પડે કે માળો ગોળ ગોળ કરે છે ને જરાક ખોટું બોલે છે, ભલે ને પડે. સાચું નથી કહેતો ભાઈ, નથી કહેતા, લે સાચું કહી નહીં, તારે હું પણ માલિકોથી ફળ કાઢવાનું છે, લે તારે એને મારવો જ છે ને, ડખો જ કરવો છે ને, બધાને હેરાન જ થવું છે ને, પોલીસ કોર્ટ કબીલા કા હક છે એમાં? શાંતિ રાખે ને યાર, સત્ય સત્ય કરીને લડી મરવું, કપાઈ મરવું, કોર્ટ ને પોલીસ ને ધક્કા ને દોડા ને ખર્ચા ને ધમાલ ધમાલ, શું આનો અર્થ છે ભાઈ? કઈ વિવેક નથી સુખી જીવન જીવવાનો? ક્યાં સુધી લઠ જડ રાખવું જાલીન? ધર્મ જડ છે જ નહીં મારી દ્રષ્ટિએ, ધર્મ પણ ચેતન છે. કેમ જે ધર્મ ભગવાનની મૂર્તિ મારે છે. જો જડ હોય તો મૂર્તિમાં રહી શકે જ નહીં. ધર્મ કોને આધારે રહે છે ભાઈ? ભગવાનને આધારે. ભગવાન ચૈતન્ય છે તો ધર્મ પણ ચૈતન્ય છે. ધર્મ બધી વાત સમજે છે, પણ આપણે જડ જેવા ધર્મને જડ કરી નાખીએ છીએ. હવે ધ્યાન દો, મહાભારતના શાંતિ પર્વમાં આપદ ધર્મ નામનું એક ચેપ્ટર આવે છે, એમાં એક શ્લોક છે, ન નર્મ યુક્ત મનૃતમ હિનસ્તિ ન સ્ત્રીશુ રાજન ન વિવાહ કાલે ન ગુરવર્થે નામનો જીવિતાર્થે પંચાન્યનૃત્યાન્ય આહુ રપાતકાની. અર્થાત મશ્કરીમાં કહેલું અસત્ય પાપ આપતું નથી, એ અસત્ય કહેવાતું નથી. ખાલી આનંદ ખાતર કર્યું હોય તો, કોઈ પેટમાં પાપ રાખ્યા વગર, પ્લાનપૂર્વકનું ન હોવું જોઈએ. ઘણાને પેટમાં પાપ હોય ને પાપ પૂર્વક જ વાત કરતા હોય ને, આપણે જયારે ગરમ થઈ જાય ને ત્યારે શું કે, હું તો મશ્કરી કહેતો હતો. બાકી મશ્કરી ન હોય, આપણને ગોદાવાના જ હોય. આ રીત છે જગતની. હોશિયાર માણસોમાં વધારે દેખાય છે, બુદ્ધિશાળી હોય ને એ બહુ પાકા કોડા હોય. બુદ્ધિશાળી જેટલા હોય ને એટલા નૈતિક હિંમત ઓછી હોય, એ બુદ્ધિનું લક્ષણ છે. એટલે એ આમ બીજી ત્રીજી રીતે હળીહંસા કર્યા કરે, જોઈ જોઈને હાલે. આ બુદ્ધિશાળીનું લક્ષણ. પણ હકીકત મશ્કરી એ મશ્કરી છે, એમાં ખોટું બોલો એનું પાપ લાગતું નથી. તેમજ સ્ત્રી આગળ ખોટું બોલો એનું પાપ લાગતું નથી, શાસ્ત્રો એવું કહે છે ભાઈ. એમાં આપણે શું કરીએ? પણ એ બધી જગ્યાએ નહીં હો ભાઈ. કોક એવી બાબત હોય જે ગુપ્ત રાખવી ઘટે એવી હોય, અને નારી હૃદય ભોળું, વાત ગુપ્ત રાખી ન શકે ને કાંઈક બોલી જાય તો બહુ મોટું દુઃખ આવી પડે એવું હોય, એટલા પૂરતું જ ખોટું બોલવાની વાત છે. બાકી રોજ ઉઠીને પોતાના સ્ત્રી વર્ગને ખાડું ઓળું બોલીને હેરાન કરવાની વાત નથી. આ ખ્યાલ આવ્યો? આ એવા પેટ મેલાના સૂટા શેડા થાય. હવ નારીને નિખાલસ પતિ ગમે છે અને હવ પતિને નિખાલસ પત્ની ગમે છે, એ વાત સાચી છે. પણ અમુક નિખાલસતા જ ડિવોર્સ લાવે છે, સમજાણું? અને અમુક પેટ મેલા પણ છૂટા છેડા નોતરે છે. વિવેક રાખવો બીજું. અને હું માનું છું કે તમારા આજ દિન સુધી છૂટા છેડા નથી થયા, એટલે વિવેક તો રાખ્યો જ હશે. અમારે જ ખાલી ભાષણ કરવાનું છે. બે માંથી એકે રાખ્યો હોય તો નભી ગયો હોય એમ કઉ છું, તમે જ રાખ્યો છે એવું હું ક્યાં કઉ છું? કોઈ કે તો રાખ્યો છે. મશ્કરીમાં બોલેલું ખોટું પાપ નથી દેતું. સ્ત્રીઓ આગળ ક્યાંક એવી વાત ખોટી બોલાય તો પાપ નથી થતું. રાજાની આગળ ક્યાંક છુપાવવું પડે કોક બાબતમાં તો પાપ નથી લાગતું. કે રાજા મહારાજા ભાઈ, રાજાને આગળ ખોટું બોલવાનું પાપ નહીં, વિવાહ સમયમાં ખોટું બોલવાનું પાપ નહીં. આ જરા કહેવું પડે કે એમ તો બહુ મહાન છે, નહીતર પાછું અરે એમ નામ હાચા લખણ કહી દો ને તો કોઈ આપે નહીં. હા, નેવરને હવા લાખનો સાફો અને લાખ રૂપિયાની સોરણી અને 2 લાખની નાડી. એને ખબર હોય કે આ માગ્યા લુગડા એ પણવા આવ્યો છું ને, આ વાહે બાઈ ઉલ્લી ઉલ્લી ને ગાય છે ખોટે ખોટું. પણ ભાગવતજી કહે છે કે એનું કોઈ પાપ નથી. પછી ગુરુજનોને માટે ખોટું બોલાય તો એનું પાપ નથી લાગતું.
એવું લખ્યું છે. પોતાની આજીવિકા વૃત્તિ માટે, લ્યો આ નવાઈની વાત છે, આત્મનઃ જીવિતાર્થે, એટલે કે જીવતા રહેવા માટે ખોટું બોલવું એનું પાપ નથી. હા, જો તમે સાચું બોલો તો ભૂખે મરે એમ હો, જીવતા જ રહેવું કે નહીં? એટલે જીવિકા વૃત્તિ માટે ખોટું બોલવા માટે, મોજ શોખ માટે નહીં, આ પૈસા કમાવા સારું ખોટું બોલવાની વાત નથી. પણ હવે તમે હાવ હાસું બોલો તો સાંજે છોકરા ખીચડી વગીને રે એમ હોય તો એને કહેવાય જીવિકા વૃત્તિ માટે જરા ખોટું બોલો તો એનો કાંઈ વાંધો નથી, બાપા પાપ લાગતું નથી, એમ મહાભારતમાં વાત લખી છે. હવે ભાગવતની વાત કરું. ભાગવતમાં પેલા કંસ, એને એકવાર સમજાવતા વસુદેવજીએ કીધેલું, સર્વમ નિત્ય નૃતમ બ્રુયાત સદુષ્કીર્તિ સ્વસન મૃતઃ સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃત્યર્થમ પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ નાનૃતમ સ્યાત જુગુપ્સિતમ. અર્થાત જે સૌની આગળ બધી વસ્તુઓની ના પાડવારૂપ ખોટું બોલે છે તેની અપકીર્તિ થાય છે. જે સૌની આગળ બધા આગળ ખોટું બોલે અને બધી વસ્તુઓની ના પાડવારૂપ ખોટું બોલે, કઈ કઈ કહો તો કે ના, તમે હવારે આજ જાગ્યા હતા કે નહીં તો કે ના, હજી હુતા છો, આની અપકીર્તિ થાય છે. અને તે જીવિત હોવા છતાં મરેલાની જેવો છે. જીવન મૃત ભાઈ, શ્વાસ લેતો છે છતાં મરી ગયેલો છે, શ્વસન મૃત. હવે ભાગવતજીમાં વસુદેવ ભગવાનના પિતા આટલી જગ્યાએ ખોટું બોલો તો પાપ નથી એવી વાત કરે છે. એક, સ્ત્રીઓને રાજી રાખવા, રમૂજમાં, વિવાહમાં, પોતાની આજીવિકાને માટે, મેં કહ્યું એ રીતે હમણાં, પ્રાણ સંકટ સમયે ગાય માટે ખોટું બોલો તો વાંધો નથી. ગાય કંઈક જાતી હોય, વાહે કોઈ કસાઈ પડ્યા હોય ને તમે એમ કહો ભાઈ આમ ગાય ગઈ, ખોટું બોલજો. હાલે બ્રાહ્મણ માટે, બ્રાહ્મણને બચાવવા માટે એને કોઈ મારતું હોય, અને કોઈ પણ વ્યક્તિને મોતથી ઉગારવા માટે ખોટું બોલાય તો તે નિંદનીય નથી. જો ભગવાને બસ આ જ વિવેક શીખવાડ્યો છે, એમાં કાંઈ બીજું નવું નથી શીખવાડ્યું, પણ ચોખ્ખું કરીને આપણને આપ્યું અને વગર ડરે લખ્યું કે પોતાનો પારકો દોહ થાય એવું સાચું ન બોલું. લખી કોણ એકે, બીક લાગે કે હું આવું લખીશ તો બીજા બધા મને શું કહેશે, એ ખોટું બોલવાની વાત કરનાર તમે કોણ છો? પણ મહારાજને તો કાંઈ કોઈની પડી હોય નહીં, એને તો એના આશ્રિતની અને સમસ્ત જગતની ભલું કરવાની જ પડી હોય. હવે એક વાત ધ્યાનમાં લઈ લો, મહાભારતના મોક્ષ પર્વમાં નારદજીએ સત્યનું લક્ષણ કર્યું છે. તે સત્યનું લક્ષણ મારે ને તમારે ધ્યાનમાં લેવાનું છે. આ સત્યના લક્ષણ ઉપર આપણા સંતોએ અને મહારાજે બહુ જ વજન આપ્યો છે. મહાભારત તો વ્યાસજીનું લખેલું, એમાં નારદજીની આ મુખથી વ્યાસજીએ જે સત્યના લક્ષણની વાત કરી છે એ આપની આગળ હું કહું છું.
સત્યસ્ય વચનમ શ્રેયઃ, સત્યસ્ય વચનમ શ્રેયઃ, સત્ય જ્ઞાનમ તુ દુષ્કરમ, સત્ય જ્ઞાનમ તુ દુષ્કરમ, યદ ભૂત હિત મંત્યં સત્યસ્ય લક્ષણમ.
सत्यस्य वचनम श्रेयः। पहली बात ध्यान में लेजो, सत्य वचन श्रेयकारी छे, अर्थात कल्याणकारी छे। आटली बात थापी दीधी पहला अने प्रतिपादन कर्यु कहेवाय सत्यस्य वचनम श्रेयः। सत्य वचन दुखदायी होय ज नहीं, कठिनाई करे ज नहीं, श्रेय ज करे, कल्याण ज करे। हवे जे वात करे छे ने अद्भुत, किंतु सत्य ज्ञानम तु दुष्करम। बोलो लियो, सत्य नु ज्ञान थवू ते दुष्कर छे, दुष्कर एटले कठण छे। एम आ वात उपर मैं घणी वखत वात करी छे, सत्य पाळवा करता सत्य समजवू वधारे कठण छे। आ मारा शब्द, सत्य पाळवा करता सत्य समजवू वधारे कठण छे। आ દુનિયામાં સજ્જનો બહુ થયા છે, સત્ય પાળવા વાળા અનેક સિદ્ધાંતવાદી પુરુષો થયા છે, હરિચંદ્ર, મહાત્મા ગાંધી વગેરેના કેટલાયના નામ લઈએ આપણે, નેલ્સન મંડેલા, બીજા ત્રીજા પણ કેટલાય સાધુ સંતો, હરિભક્તો, રાજકારણીઓ, વકીલો, જજો, અધિકારીઓ, નાના મોટા, ગરીબ, તવંગર, સત્યને આદર કરનારા, સત્ય પ્રમાણે જ જીવવા વાળા ગણાય થયા. પરંતુ એક વાત ચોખ્ખી કહી નાખું કે એ બધાને ક્યાંક ક્યાંક સત્યને સમજવામાં ભૂલ થઈ છે. શું ભૂલ? એણે જેને સત્ય માનીને બરાબર પકડ્યું હોય એ ઊંડે ઊંડે જાતા અસત્ય હોય, ત્યાં એ થાપ ખાઈ જાય. ખ્યાલ આવે છે તમને? ઉપલગ દ્રષ્ટિએ જોતા સાચું જ હોય, પણ જ્યારે ઈશ્વરની દ્રષ્ટિએ નિરખવા જાઓ ત્યારે એ ખોટું નીકળે. અને એને એમ જ હોય સાચું છે, સાચું છે, અને હોય ખોટું. ઉપલગ ઉપલગ સાચું અને અંદરથી હોય ખોટું. ત્યારે સત્ય પાળનારા માણસ બહુ મોટું નુકસાન નોતરી દે છે. વાત આમ છે, કોને કહેવા જાઉં? મોટા માણસ હોય, સાચા હોય, એને આશરે હજારો માણસ સુખી થયા હોય, થતા હોય, એનામાં બધાને વિશ્વાસ હોય, અને એ માણસ સત્યને સમજવામાં ભૂલ કરે ત્યારે બહુ મોટી તકલીફ થાય. તો કેમ સમજવું? હવે લક્ષણ કહું છું. નારદજીએ જે સત્યનું લક્ષણ કર્યું ને હવે આવે છે. યદ ભૂત હિતમ અત્યંતમ એતત સત્યસ્ય લક્ષણમ. આટલું જ છે, યદ ભૂત હિતમ અત્યંતમ, આ સત્યનું લક્ષણ. બાકી બીજી બધી વાતો તો એની અગલ બગલની છે. આખા શ્લોકમાં સત્યનું લક્ષણ ઓનલી આઠ જ અક્ષર છે. જો સત્યસ્ય વચનમ શ્રેયઃ એ સત્યનું લક્ષણ નથી, એ તો સત્યનું પ્રતિપાદન કરે છે કે સાચું વચન બોલવું એ કલ્યાણકારી છે. પછી બીજી વાત એ કરી, સત્ય જ્ઞાનમ તો દુષ્કરમ, પરંતુ સત્યનું જ્ઞાન પામવું એ ભારે કઠણ છે. એમ કરીને સજાગ કર્યા કે હું સાચું હું ખોટું એ સમજવું જ કઠણ છે. સમજ્યા પછી સત્ય પાળવું કઠણ નથી. આપણે બધા એવું સમજીએ છીએ કે સત્ય પાળવું કઠણ છે, જ્યારે આપણા ભારતીય શાસ્ત્રો એમ કહે છે કે બાપા હકીકત એ છે સત્ય સમજવું કઠણ છે.
પાળવું કદાચ હશે, કઠણ લાગતું હશે, પણ સંત એમ કહે છે કે સત્યને સમજવું જ કઠણ છે. પાળવાની વાત પછી આટલી વાત કરી અને છેલ્લે તે એમ કહ્યું, એતત સત્ય છે લક્ષણમ, આ સત્યનું લક્ષણ છે. શ્લોકના ચાર પાદમાંથી એટલે કે ચાર ડિવિઝનમાંથી ત્રણ ડિવિઝન મેં બોલી નાખ્યા, એમાં સત્યનું લક્ષણનું આવ્યું. હવે એક જ ભાગમાં સત્યનું લક્ષણ છે આ, યદ ભૂત હિતમ અત્યંતમ, આ સત્યનું લક્ષણ. અર્થાત જેમાં સૌનું હિત હોય એને સત્ય કહેવાય. લો ગુજરાતી, જેમાં સૌનું હિત હોય એને સત્ય કહેવાય, અથવા તો જેમાં હિત હોય એને સત્ય કહેવાય. હવે આમાં હિત છે કે આમાં અહિત છે એને સમજવાનું કામ કોઈ સામાન્ય બુદ્ધિવાળાનું થોડું છે. જે રાગ દ્વેષથી પર હોય, જે ભગવાનના આશ્રિત હોય, એવા કોક વિરલ પુરુષ આ અહિત કહેવાય ને હિત કહેવાય એને હરખું સમજે. બધાયનું કામ નથી, અને એટલા માટે જ આપણને બધાયને પરમેશ્વરે આજ્ઞા કરી છે કે હંમેશા મોટા પુરુષની આજ્ઞામાં રહો. બાપીને એટલે એક તમને વાત કહું, મુજવતી વાત જોજો. આપણા માતા કે પિતા હોસ્પિટલમાં દાખલ થયા હોય, એમને ઓક્સિજન આપવા માટે વેન્ટિલેશન ઉપર લીધા હોય આઈસીયુમાં. હવે જ્યાં સુધી એને વેન્ટિલેશન ઉપર રાખો ત્યાં સુધી એની શ્વાસની ક્રિયા ચાલુ જ રહે, અને જો વેન્ટિલેશન ઉપરથી ઉતારી લો, નળિયું કાઢી નાખો, તો એ ગુજરી જાય. હવે આપણી માં છે, આપણા બાપ છે, એને આપણે કઈ રીતે મારવા નળિયું ખેંચી, કેવી રીતે જીગર હાલે? કેમ જે આપણને એ તો ખબર છે કે વેન્ટિલેશન ઉપર હશે ત્યાં જીવશે. હવે વેન્ટિલેશનમાં દવાખાનામાં એને રાખો તો એક દિવસનો કેટલો ખર્ચો આવે, અને વિશેષ એ કઈ ભાનમાં આવે કે વાત કરે કે એવું તો થાય એમ જ નથી, પણ જીવે ખરા, એનું હૃદય ધબકે. અઠવાડિયું રાખો તો અઠવાડિયું રે, બે અઠવાડિયા રાખો તો બે અઠવાડિયા રે, મહિનો રે, અને એમ જો એને જીવાડીએ તો ઘરબાર બધું વેચાઈ જાય છોકરાનું. હવે આમાં કયું સત્ય મને કયો જોઈએ? માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, એની સેવા કરો, એને જીવાડવા કે નળિયું ખેંચીને ઉપર પુગાડવા? જો તમે એની નળિયું ખેંચો તો લોકો એમ કે છે કે એના બાપા જીવતા હતા અને ડોક્ટરે કીધું તું કાંઈ રવા દો, વાંધો નહીં આવે. ડોક્ટર કોક હારા હોય તમને એમ કે બાપા લઈ જાઓ, આમાં સારું થાય એમ નથી. બાકી ડોક્ટર નહીં, દવાખાનાના ખર્ચા કાઢવાના હોય ને, એ શું કામ સાચી સલાહ આપે? ડોક્ટર વકીલ ભાગ્યે સાચી સલાહ દે, હારા હાચા હોય ઈ, બાકી તો એને તો એ ધંધો છે, એને તો ખબર જ હોય કે આમાં સાચું બોલવાથી આપણું અહિત થાય છે, નો સાચું બોલે એવું ઈ, તો હવે શું કરવું? ત્યારે કોઈ મોટા હોય ને એની સલાહ લેવાય કે હવે અમારે આમાં શું કરવું. કુટુંબના વડીલ હોય, આગેવાન હોય, ડાયા માણસ હોય, એને ભેગા કરાય, પછી એ લોકો કેમ કરાય. જો ડાયાને સમજણા હોય તો જરૂર એવી સલાહ આપે કે હવે આમાં હાજા થાય એવું તો છે જ નહીં, અને જો આમનામાં આમને જીવાડશો ને તો આપણે બધા મરી જાઉં. માટે યદભૂત હિતમ તત્ સત્યમ, બીજું હું આવું સમજવું પડે લ્યો. એટલે સત્યની વ્યાખ્યા કઠણ છે. એક જગ્યાએ આવો પ્રોબ્લેમ થયેલો, તે બાપને ચાર પાંચ છોકરા હતા, એમાં દવાખાને આ રીતે વેન્ટિલેશન ઉપર ભાભા ચડી ગયા. હવે ઉતાર્યા ઉતરે ને મીટર એવું ચડે એવું ચડે, સમજાણું. એક બે સમજણા હતા, કાંઈક સત્સંગ હતો, એ કે હવે બાપા રહેવાના નથી ને હવે આપણે નળીઓ ખેંચીને ઘરે લાવી નાખીને ભજન કરીએ, જેટલા શ્વાસ લે એટલા હારા, બાકી મારા તેડી જાય. તો બીજા બે ચાર હતા બિન સત્સંગી, સત્સંગીઓની સાથે વેરવાળા, એ કે એમ તમે હરિભગત છે ને બાપને નળીઓ ખેંચીને મારી નાખવા તૈયાર થયા છો, ઘર વેચા જાય તો ભલે પણ બાપાની સેવા કરશું. એટલે આમાં હાચો કોણ ને સત્ય હું છે ને મુશ્કેલી. સત્ય જ્ઞાનમ તો દુષ્કરમ, બાપા સત્યનું જ્ઞાન થવું એ જ દુષ્કર છે. માટે યદભૂત હિતમ અત્યંતમ, જેમાં જીવ પ્રાણી માત્રનું અત્યંત હિત થતું હોય એને જ સત્ય કહેવાય, એને જ ધર્મ કહેવાય. પહેલી વાત એ સમજવી જોઈએ કે ધર્મ અને સત્ય આપણે શા માટે રાખવાના છે, તો ઉત્તર આવશે કે આપણું રૂડું થાય એટલા માટે, અને સૌનું રૂડું થાય એટલા માટે. તો જે કહેવાતો ધર્મ સત્ય જો આપણું અને બીજાનું ભૂંડું કરે એમ હોય તો વિવેક દ્રષ્ટિ જોઈએ કે ના જોઈએ, આર્દ તો જળવાવું જોઈએ ને, ઉપલા ખાલી ફોફા જેવા ધર્મને બરાબર લાકડાની જેમ પકડીએ અને અંદર ગર્ભ જેવા સત્ય ધર્મ હકીકત હિત કર જે બાબત છે એને આપણે ટાળી દઈએ, તો ઉપરથી તો હવ ને એવું લાગે કે વાહ તમે બરાબર સત્ય રાખ્યું, ધર્મ રાખ્યો, પણ એ રાખવાથી જે હિત થવાનું હતું એને બદલે ઉલટાનું અહિત થયું, આપણે શું રાખ્યું, કઠણાઈ કરી. એવી કઠણાઈઓ સમાજમાં ન સર્જાય એના માટે ભગવાન સ્વામિનારાયણે આ વિવેક આપ્યો છે, અને ખોક વિરલા સમજે. બાકી આમ સમજે આમ ઊંધું મારે, આમ સમજે આમ ઊંધું મારે, બેલેન્સમાં કોક વિરલા સમજે. એક વાત ધ્યાનમાં લ્યો, શ્રી કૃષ્ણ ભગવાને મહાભારતની લડાઈમાં યુધિષ્ઠિરને કહ્યું કે આપણે બધાએ જીવવું હોય તો હવે એક ઉપાય રહ્યો છે, અસ્વસ્થામાં હતઃ એમ બોલો. યુધિષ્ઠિર કે પ્રભુ અસ્વસ્થામાં જીવે છે ને હતઃ એમ કેમ ખોટું બોલવું? ત્યારે ભગવાન કૃષ્ણ કે આ ભીમભાઈ અસ્વસ્થા નામના હાથીને માર્યો છે, એટલે અસ્વસ્થામાં મરાણો છે એ તો પાકો છે, તમારે ક્યાં બીજું કઈ બોલવું છે? અસ્વસ્થામાં હતઃ એટલું બોલો, અસ્વસ્થામાં મરાણો. કેમ જે તમે જ્યારે એટલું બોલશો અને તમારા વચનમાં જેને વિશ્વાસ છે એવા દ્રોણાચાર્ય પછી લડાઈ નહીં કરે, હથિયાર મૂકી દે, બાકી આ જ દ્રોણાચાર્ય આપણને કોણ જીવવા નહીં દે. ઠીક, આપણે મરી જવાનો ડર નથી, પણ આ ધર્મ યુદ્ધમાં અધર્મી દુર્યોધન વિજય પામે અને દુનિયા આખીનું અહિત થાય એ સત્ય ન કહેવાય. અધર્મનો પરાજય થવો જોઈએ, ધર્મનો વિજય થવો જોઈએ. ધર્મ આજ પાંડવના પક્ષમાં છે એટલે હું પાંડવની સાવણીમાં બેહું છું, એને પક્ષે રહું છું. દુર્યોધનની સાવણીમાં દુર્યોધનના પક્ષમાં ધર્મ નથી, અને એ
અધર્મ વિજય પામે છે. માટે અધર્મને હરાવવા તમારે આટલું બોલવું પડે. અસ્વસ્થામાં હતઃ ભગવાનને કીધું એટલે બોલવાનું થયું. અને ભીમ વગેરે કહેવા માંડ્યા, બોલો મોટાભાઈ બોલો, કૃષ્ણ કહે એ સાચું છે, એ આપણા હિતકર છે, આપણા હગા છે, કાંઈક વિશ્વાસ રાખો, સત્યનું જળ લાકડું પકડી રાખો, માં સમય પ્રમાણે કઈક સમજો, બોલો. અસ્વસ્થામાં હતો, આ બાણ આવે છે, કાળ મુખામ મારી નાખશે બધાને. હવે આ તો ચાલુ લડાઈએ યુદ્ધના મેદાનમાં નિર્ણય લેવાનો, ના શાંતિથી મીટિંગ કરીને ટેબલમાંથી બે ઇંચ થોડા નિર્ણય લેવાના હતા. પટાણે બધા ગોળ ગોળ બે હા કરશે એમ નતું, ને તો બાતતા બાતતા નિર્ણય લેવાનો ફટાફટ. પછી યુધિષ્ઠિર માન્યા અને દ્રોણાચાર્યની સામે રથને લઈ જઈને બે હાથ ઊંચા કરીને બોલ્યા, અસ્વસ્થામાં હતઃ. પણ એટલે અટક્યા નહીં, થોડુંક આગળ બોલ્યા, નરો વા કુંજરઃ. દ્રોણાચાર્ય નથી સંભળાણું નહીં, ધબધબાટી બોલતી હતી, એમાં ક્યાં સાંભળાય, બોકા હા બોલતા હોય, લડતા હોય, કેટલા પડકારા કરતા હોય, છોકરા નદી નાહી જાય કેટલી રાડ્યું નાખે, એમાં ક્યાં કોઈને મારવાના હોય, ઓલા ટાળી દેવાનું, કેટલો દેકારો થતો. પણ એટલું બોલ્યા ત્યાં પૃથ્વીથી એમનો રથ 4 ગજ અધ્યારે હાલતો હતો, એમાં ભખ લઈને 2 ગજ હેઠો ઉતરી ગયો. એટલે યુધિષ્ઠિર બરાબરના ગભરાણા કે સત્યના પ્રતાપે મારો રથ પૃથ્વીથી 4 ગજ અધર હાલતો હતો, આ કૃષ્ણે મને ખોટું બોલાવ્યું અને હું ખોટું બોલ્યો એટલે મારું સત્ય નાશ પામ્યું અને મારો રથ 2 ગજ હેઠો આવી ગયો. હું ખોટું બોલ્યો એના કરતા વજન વધારે ત્યાં હતું, કૃષ્ણે મને ખોટું બોલાવ્યું અને એ જીવવા હારું, મરદ ક્ષત્રિયને મરી જવું રણ મેદાનમાં એ જ એની શોભા ગણાય, શું જીવીને કામ હતું, ખોટું બોલીને જીવવું એના કરતા મરી જવું બહેતર છે અમારે ક્ષત્રિયોને, એ મેળ્યા શોક કરવા. હવે ને આ યુદ્ધમાંથી ક્યાં સમાધાન કરવું, માથાકૂટ કરવી, ને તો પછી તો ભાઈ દ્રોણાચાર્ય હેઠા બેહી ગયા અને ઓલ્યો દ્રૌપદીનો ભાઈ ધૃષ્ટદ્યુમ્ન તરવાર લઈને ઉતર્યો સાનો માનો, અને એટલે ડોહા બેઠા હતા ને એનું માથું ઉડાડી નાખ્યું, અને અર્જુનનો મગજ યોગ તારી જાતના કાયર આમ કોક માણા હથિયાર વિનાનો બેઠો એનું માથું કાપી નાખે મારી નાખું. એ વળી ગાંડી ધનુષ લઈને વાહે થયો, ભગવાને બથમાં લીધો, જાળવો જા હવે જે થયું એ સાના માના મરો. તે માંડ બધાને જાલી રાખ્યા ને ત્યાં દિવસ આથમી ગયો ને પછી બધા સાવણી ભેગા થયા. પણ પછી ડખો થયો, યુધિષ્ઠિર ભગવાનને કે મારે તમને શું કહેવું, મારી આગળ તમે ખોટું બોલે, મારો 2 ગજ રથ હેઠો આવી ગયો. ત્યારે ભગવાન કૃષ્ણે એમ કહ્યું કે મોટા ભાઈ, મેં તમારી પાસે ખોટું બોલાવ્યું જ નથી, તમારી કાંઈક ભૂલ થાય તો ભૂલ છે નહીં, મેં નથી ખોટું બોલાવ્યું, મેં તો તમને કહ્યું હતું કે અસ્વસ્થામાં હતઃ એટલું બોલો, એમાં કાંઈ ખોટું હતું નહીં, અસ્વસ્થામાં મર્યો હતો અને તમારે એ બોલવાનું હતું, પછી તમે બોલ્યા એ ખોટું બોલ્યા, હું ખોટું બોલ્યો કે તમે એવું ન બોલ્યા, નરો વા કુંજરો એમાં જે વચ્ચે વા બોલ્યા ને એ ખોટું છે. શું ખોટું મોટા ભાઈ, તમને ખબર હતી કે નહોતી ખબર કે કુંજર મરાણો છે એ? મેં તમને ચોખવટ તો કરી હતી, ભીમ અસ્વસ્થામાં નામનો હાથી મારી આવ્યો છે, દ્રોણાચાર્યનો દીકરો અસ્વસ્થામાં નથી મર્યો કીધું તું તો ઘા, એટલે જ તમે એવું બોલ્યા ને કે નરો વા કુંજરો, એમાં તમારા મનમાં એમ હતું અસ્વસ્થામાં હતઃ એમ હું બોલીશ તો હું ખોટું બોલ્યો ગણાઈશ, પણ હું ચોખવટ કરી નાખું કે ભાઈ અસ્વસ્થામાં મરાણો, પણ કા માણસ ને કા હાથી, જો હું તો સાચું કહું છું ભાઈ, હાથી જ મરાણો છે એવું હું ક્યાં કહું છું, કે માણસ જ મરાણો એવું હું ક્યાં કહું છું, કા માણસ મરાણો ને કા હાથી મરાણો, અસ્વસ્થામાં મરાણો, એમ કરીને તમે સાચા થવા ગયા. સાચા થવામાં તમારો દંભ હતો. શું તમને નથી ખબર કે હાથી મરાણો છે એ? તો ખબર હતી તો કેમ ખોટું બોલ્યા? નરોવા કુંજર એમ કેમ બોલ્યા? તમારામાં મરદાનગી હતી તો એમ બોલવાનું હતું. અસ્વસ્થામાં હતઃ અને એ પણ કુંજર નહીં મનુષ્ય એમ બોલ્યા હોત તો સાચું હતું. તમે શું બોલ્યા? નરોવા કુંજર. નર મરાણો હતો તો કે ના, તો નરોવા કુંજર કેમ બોલ્યા? બોલો. અન મોટા ભાઈ ફીટ થઈ ગયા. ભગવાન કૃષ્ણે કહ્યું કે મેં કીધું એ સાચું હતું, એટલું બોલ્યા હોત તો તમારો રથ હેઠો ન આવે, તમે ડાપણ કર્યું. વધારાના શબ્દ બોલ્યા અને એ દંભમાં બોલ્યા, ખોટું બોલ્યા. તમને તો ખબર જ હતી હાથી મરાણો છે, તો નરોવા એમ હું કામ બોલ્યા? ક્યાં ના નર મરાણો હતો? ત્યારે યુધિષ્ઠિરને ખબર પડી કે હું તો ભગવાનનો વાંક કાઢું છું, તમે મને ખોટું બોલાવ્યું, પણ બાઈફું તો મેં પોતે. કયો લ્યો હવે મને કયો સત્ય કેટલું ઝીણું છે રે? ખબર કોઈને ખબર રે એવું નથી કે હું હાસું બોલ્યા હું ખોટું બોલ્યા. એ તો શ્રી કૃષ્ણ ભગવાન જેવા બેહાડીને ચોટલી પકડીને સમજાવે ને ત્યારે ખબર પડે કે હા હારું એ મારે બફાણું. હો યુધિષ્ઠિરે સાચું જ બોલવું હતું તો એમ કેવું તું? ન નરહ અપિત કુંજરહ અસ્વસ્થામાં હતઃ ન નરહ અપિત કુંજરહ એમ બોલવું તું. લ્યો તો એ સાચું બોલ્યા કહેવાય. ગોટાળો કર્યો પોતે આછે કરીને કે નરો વા કુંજર. અરે વાહ, વિકલ્પ આપો છો? શું તમારા દિલમાં વિકલ્પ છે? દિલમાં તો નક્કી જ છે કે આથી મરાણો છે. હામાને તમે વિકલ્પ બતાવો છો. થયું ને ખોટું? બોલ્યા ને ખોટું? એ વાત છે. એમ છે. હવે સાંભળો, સ્વામિનારાયણ ભગવાને જે કહ્યું ખોટું બોલવાનું, એ આવું અસ્વસ્થામાં હતઃ, બસ એટલું જ, એટલું જ ખોટું બોલવાનું ભગવાને કીધું છે. પછી આગળ બોલ્યા નરો વા કુંજર તો મરી ગયા. એ તમારા ઘરનું ખોટું બોલ્યા, એ સ્વામિનારાયણની છૂટનું નહીં. અને તમે એને સ્વામિનારાયણની છૂટનું જો નોંધાવો તો પણ ભગવાન માન્ય ન રાખે, તમારો બે ગજ રથ હેઠો આવે જ. હવે આવું બધું પરફેક્ટ માપીને બોલવું ને જીવવું એ કોની તાકાત છે? કેટલા એવા માણસો આ ધરતી ઉપર, મને બતાવો છો. એટલે આ શ્લોક પાળવો તો બહુ કઠણ છે. બોલો. અને જીવનમાં જ્યારે એવા પ્રસંગ આવે ત્યારે પરફેક્ટ માપનું કંઈક ખોટું બોલીએ તો સારું, પણ આપણે પછી માપ જ ન રહે. હો, અમે નરસંડામાં ભણતા હતા ને બહુ ગોખવું પડે ને હાલીને જવાનું નાવાનું થાકી જાય ને એકાદશી હોય નકોડો ઉપવાસ કરવાનો. પછી અમે ભંડારી સ્વામીને કે મુનિ બાપાને કહી કે બહુ ભૂખ લાગી છે ને હજી આટલું ગોખવાનું છે ને હવે નથી, અંધારા આવે છે. ગુરુજીને કોને? અમને ભણનારાને થોડુંક ફરાળ કરાવે, સમજાણું. પછી એ અમારે વચ્ચે જાય, સ્વામી બેઠા હોય ને કે આ વડા બહુ થાકી ગયા છે ને એને ગોખવાનું છે ને એ કહે છે અમને ફરાળ કરાવવાનું. તો એકાદશી છે ને ફરાળ કરવાનું? પછી આવડા કે પણ એ ભણે છે ને એટલે બિચારા હવે લંઘાઈ ગયા છે. તો તમે કહો તો થોડુંક કરે. તો કે સારું કહેજો, થોડુંક ફરાળ કરે. પછી અમે બે જઈ, પછી થોડે કે રે હે ભાઈ થોડુંક ખોટું બોલવાનું, પણ હવે એ થોડે રે એ પછી ફરાળ થઈ જાય, સમજી જાઓ ને તમે. બ્રેક લાગતી નથી, બહુ કઠણ કામ છે. મારે કહેવાનો અર્થ થઈ કે આ એના જેવું કઠણ છે. ખોટું બોલી નહીં, પાછા આપણે સાચા છીએ એવો ડોળ કરવા પાછું વધારે ખોટું બોલીએ.
બોલો. અને આપણને ખબર છે ને કે એક ખોટાને સાચું કરવા હારું હો વાર ખોટું બોલવું પડે. બોલો, નથી મેળવતા. હવે જોજો, સત્ય કેવી રીતનું હોય ને કેમ હોય અને સમજવાની કોશિશ માટે એક દાખલો દો. પરીક્ષિત જન્મો ત્યારે મરેલો જન્મો એમ મહાભારત કહે છે. પછી ઓતરા બહુ રોવા માંડી કે હે પ્રભુ, અમારો તો પાંડવોનો વંશ ગયો, કૃપા કરો અને જીવાડો. ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું, તું જરાય મુજાઈશ નહીં. પછી બધાના સાંભળતા શ્રી કૃષ્ણ ભગવાને એક પ્રતિજ્ઞા કરી, નોક્ત પૂર્વમ મયા મિથ્યા સ્વૈરેશ્વપી કદાચન. કૃષ્ણ કહે કે ક્યારેય હું જીવનમાં ખોટું ન બોલ્યો હોઉ તો આ બાળક જીવતો થાય. તે માળો હવળ્યો, બોલો, જીવતો થયો. તે ભીમ કે હવે તમે જેટલું ખોટું બોલો છો એટલું કોઈ બોલતું નથી. ગોપીઓ બધી કે તમે જે ખોટું બોલ્યું ને ખોટું કર્યું એવું તો દુનિયામાં કોઈએ નથી કર્યું, તમે હાસા ક્યારે નથી ગયા. ભગવાન કે આ જીવતો છો કે નહીં, એ જ હું સાચો છું એ બતાવે. બોલો, હવે આમાં હું સમજવું, મને કહો તમે. હાલો, ખોટું બોલવાની ક્યાં કરો છો? શ્રી કૃષ્ણ ભગવાને ભીમ પાસે બધા પાસે ખોટું બોલાવ્યું મહાભારતના યુદ્ધમાં, બોલાવ્યું કે નહીં? તો એ કે મેં ક્યાંય ખોટું ન બોલ્યો હોત તો આ છોકરો જીવતો થાય થયો. બોલો, હવે મને કહો, સત્ય જ્ઞાનમ તું દુષ્કરમ, એ વાત સાચી ખોટી? સત્ય પાળવા કરતાય સત્ય શું છે, સત્ય કોને કહેવાય, સાચું શું ખોટું શું, એને પરફેક્ટ સમજવું એ બહુ કઠણ છે મા બાપ, એ બહુ કઠણ છે. એ સમજાય પછી પકડી રાખીએ ને તો સારું, પણ સમજ્યા ન હોય અને જડની જેમ પકડી રાખીએ પછી કેટલાય દુઃખી થઈએ ને કેટલાય ને દુઃખી કરીએ એવું ન થાય એના માટે ભગવાન સ્વામી નારાયણે આ વિવેક બતાવ્યો છે બાપા, આ વિવેક બતાવ્યો છે. બોલો, અને પૂર્વના ઇતિહાસો જોઈને બતાવ્યો, ભગવાન શ્રી કૃષ્ણના બાપાના માથે એવી વિપત્તિ આવી ગઈ, એવી વિપત્તિ આવી ગઈ, એના લગ્ન થયા ને એનો હાળો એને રથમાં બેહાડીને લઈ જાય ને આકાશવાણી થાય ને ઓલો તરવાર કાઢીને ઉતરે ને એની નવી પૈણેલી પત્નીને ત્યાં ત્યાં મારી નાખવા તૈયાર થાય. વસુદેવને હાથ જોડવા પડ્યા, પ્રતિજ્ઞા લેવી પડી કે તું આને જીવતી રવા દે, તને એના છોકરાનો ડર છે ને એના જેટલા છોકરા જન્મે ને બધાય હું તને કૃષ્ણાર્પણ કરીશ. બસ હવે વસુદેવ બહુ સત્યવાદી હતા એટલે કંસને વિશ્વાસ આવ્યો, છોડી મૂક્યા, જેલમાં રાખ્યા, એક એક છોકરો જન્મે ને વસુદેવ પ્રતિજ્ઞા પ્રમાણે દઈ આવે, બોલ્યો મારી નાખે. બોલો, અને આઠમાં ભગવાન કૃષ્ણ જન્મા અને પ્રભુએ કહ્યું કે ડર લાગતો હોય તો મને ગોકુળ મૂકી આવો નંદજીને ત્યાં, અને ત્યાં જન્મી છે ને યોગ માયાને લઈ આવો. પછી ત્યાં મૂકવા ગયા, યોગ માયાને લેતા આવ્યા, અને યોગ માયા તો આવીને તરત જ રડવાનું શરૂ કર્યું. ઓલા જાગ્યા જેલરો, ખબર પડી કંસને સમાચાર આપ્યા, આને તો રાહ જ હતી, તે ભાગા ભાગ આવ્યો હવારના પોરમાં. અને આવતા વેંચ વસુદેવને જ પૂછ્યું, દેવકીનો આઠમો ક્યાં, આઠમો ક્યાં છે? તે વસુદેવે આંગળી સીંધી દેવકીના ખોળામાં જે બાળકી હતી ને એને બતાવી કે આ અમારો આઠમો દીકરો છે. એ આઠમો હતો એનો, બોલો જોઈ, તેનો આઠમો ક્યાં મૂક્યા હતા અને ક્યાં બતાવ્યો? ભગવાનના બાપ ખોટું બોલ્યા ને,
ખોટું બોલ્યા ને નહી, આ તો જ્ઞાની થઈ ગયા. તમારા પોપટિયા જ્ઞાન ને હું પ્રણામ કરું છું. જીવનમાં ક્યારેક ક્યારેક એવી વિટમણા ની એવી પરિસ્થિતિ સર્જાઈ જાય છે, એવી પરિસ્થિતિ સર્જાઈ જાય છે કે જો તમે સાચું બોલો તો પારાવાર ખોટું થઈ જાય. કેટલું નુકસાન, કેટલાય માણસ હેરાન થઈ જાય, દુઃખી દુઃખી થઈ જાય. હવના ભલા માટે, હવની રક્ષા માટે, પ્રાણ રક્ષા માટે, સ્વપર હિત માટે વસુદેવની જેમ ક્યારેક ખોટું બોલવાનું થાય છે તો એનું પાપ નથી લાગતું. ત્યાં એમ રહેવાય, એમ જીવાય, એમ બોલાય, એટલો વિવેક શીખવાડવા માટે આ શ્લોક છે. સમજાણું? પછી કંસ તો તરત દેવકીની તરફ ધસ્યો, લાવ તારો આઠમો. ત્યારે દેવકીએ કંસના પગ પકડ્યા કે ભાઈ આ તો દીકરી છે, દીકરી છે, દીકરી ભગવાને આપી, તમારો આઠમો સંતાન દીકરી તો ભગવાન દે. આકાશવાણી ખોટું બોલે, આઠમો તારો કાળ છે એમ આકાશવાણી બોલી હતી, આઠમી તારો કાળ છે એમ નહોતી બોલી આકાશવાણી. ખોટું બોલે, ખોટું દેવકી બોલતા હતા. દેવકી કે ભાઈ આ તારા દીકરા એરે હું પરણાવીશ, એ લોકો મામા ફઈના વરે, માટે આને જીવતી રહેવા દે. આ દીકરી થી તને શું ભય છે? પણ ઓલો કંસ તો વિચારે જ ચડ્યો કે મારો હાળો આ હું, આવું કેવું? પણ બધું બફાઈ ગયું છે, લોચો લાગી ગયો છે એની, એને કેમ ખબર પડે? પછી એને તો એમ જ નક્કી કર્યું કે આઠમી કે આઠમો બીજી હું માથા કોટે મારી નાખું તો જ ઉઘરું. એટલે દેવકીના ખોળામાં જે બાળકી હતી એના ટાંટિયા પકડીને સીધી ઊંચી કરીને પથ્થર ઉપર પછાડવા ગયો, ત્યાં એ બાળકી ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. આકાશમાં અષ્ટભુજાળી જગદંબા થઈને ઊભી રહી અને પછી બોલી, મુરાદ તને મારનારો આઠમો તો ગોકુળમાં પહોંચી ગયો છે. હું નહી, ટાણું આવશે એટલે તને પૂગી જાય, એમ કહીને અદ્રશ્ય થઈ ગઈ. કોણ છે ને એમ થયું કે મારા હારાનું આ બધું હું થયું. પણ વાલા ભક્તો, આવી જીવનમાં ઘટનાઓ ઘટે ત્યારે મહાસત્યવાદી વસુદેવ, માં દેવકી જેવાને પણ ઈશ્વરના સંકેત અનુસારે ખોટું બોલવાનું થાય, પ્રતિજ્ઞા લોપવાની થાય કે આને જેટલા જન્મે એટલા હું તને દઈ દઈશ, તો પણ એ પાપ નથી, એનો દોષ નથી, એ અધર્મ નથી, એ ખોટું બોલ્યા એવું ગણાતું નથી, સત્ય જ ગણાય છે. બસ આટલું શીખવાડવા આ શ્લોક છે. આનો દુરુપયોગ ન કરીએ. હવે એક થોડોક અપવાદ વચ્ચે કહી દઉં, ઘણા મોટા સંતોને મહાપુરુષોનું એવું કહેવું છે, પ્રાણ સંકટ સમયે ખોટું બોલવું અથવા તો આપણા મોક્ષના કાર્યને સિદ્ધ કરવા માટે ખોટું બોલવું, મોક્ષ માટે, ભગવાનને પામવા માટે. કેમ મહાત્મા? અમે બધા પૂર્વાશ્રમમાંથી લગભગ ખોટું બોલી એ લોકોને છેતરીને ભાગીને આવ્યા. અમે અધર્મ કર્યો, પાપ કર્યો, અમે અમારા કલ્યાણ માટે ભાગ્યા. એમને પૂછે તું ભાગી નહીં જાને? અમે કઈ નારે ના, તો સારું એકલો પછી જવા દે, એકલા જવા દે એટલે ભાગી જવું. ખોટું બોલ્યું એમ જેટલા કોઈએ ઘર છોડ્યા, સ્વામિનારાયણ ભગવાન તે શીખવાડ્યું એને જ અમને, આમ બધા હુતા હોય નીકળી જવાનું. રામાનંદ સ્વામી રીતસર, હારું હું કાશી જઈને ભણીને વહેલો આવીશ એમ ખોટું બોલે.
કાશીએ ભણવા જવું છે એવું ખોટું બોલી મા બાપ પાસેથી કાશીએ ભણવા જવાની રજા લઈને નીકળ્યા ને કાશીએ ગયા જ નહીં. બોલો, આપણા ઉદ્ધવ સંપ્રદાયના સંસ્થાપક આવું મોટું ખોટું બોલીને ઘરે નીકળ્યા. અને ભગવાન સ્વામિનારાયણ એના શિષ્ય થયા, ગોતતા ગોતતા આવીને એના શિષ્ય થયા, ખોટું બોલ્યા. એના શું સત્ય શું અસત્ય મેરે ભાઈ લાવું છે. માટે મોક્ષનું કાર્ય સરે એવું હોય એ બાબતમાં તમે ખોટું બોલો તો માન્ય છે, એ પાપ નથી, એ ખોટું નથી. આવી મોક્ષદાયી શિબિર હોય અને તમારે કોઈ રીતે અવાય એમ ન હોય તો નોકરીમાં ઘરમાં બીજે ત્રીજે કાંઈક ખોટું બોલીને તમે આવ્યા તો એ પાપ નથી. ઘરમાં વિરોધ હોય તો જૂઠું બોલીને તમારે નીકળવું પડે, જૂઠું બોલીને ખાનગી પૂજા કરવી પડે, સભામાં જવું હોય ઉત્સવમાં તો એ ખોટું કહેવાતું નથી. બોલો, સદગુરુ ગોપાલ સ્વામીએ બે પ્રકારનું સત્ય જણાવ્યું છે, આપને આગળ રજૂ કરું. એક સત્ય તો ઈ કે પરમાત્મા સત્ય છે, આત્મા સત્ય છે. સત્ય એવા આત્માને સત્ય એવા પરમાત્મામાં જોડવો, બાકી બધું અસત્ય છે. આ એક સત્ય, આને અલૌકિક સત્ય કહેવાય. હવે બીજું સત્ય સ્વામીએ લૌકિક બતાવ્યું, લૌકિક સત્ય. લૌકિક સત્યમાં શું? તો આ પોતાનું અને પારકું હિત થાય એવું વચન બોલવું એને લૌકિક સત્ય કહેવાય છે, હિત થાય એવું. પછી તમે અસત્ય બોલ્યા હો પણ હિત થાય એવું હોય તો એ સત્ય જ તમે બોલો છો એમ ગોપાલ સ્વામી સપોર્ટ આપે છે. પણ ઘણા માણસોનો એવો આગ્રહ હોય છે કે સાચું એટલે સાચું, બસ હું તો નગ્ન સત્ય કહેવા વાળો માણસ છું, એમાં બાંધછોડ કરવા વાળો નહીં. આમ ઘણા માણસને સત્યની વાત સાંભળીને ખુમારી ચડી હોય અને સત્યને બરાબર પાળતા હોય, પકડ્યું હોય, સુરવીર હોય, સારા હોય, સજ્જન હોય, ડાયા હોય, ભણેલ હોય, મોટા હોય, સત્તાધારી આગેવાન વંદન કરી લઈએ, પરંતુ જો વિવેક એનામાં આ ન ભળે શિક્ષાપત્રીનો તો ક્યારેક જુલમ થઈ જાય. એના ઉપર એક દાખલો દેવો છે. વાક્યા ગામના દરબાર બહુ સત્યનો આગ્રહ રાખનારા હતા. કોઈક દરબાર હશે, નામ નથી. હવે વાક્યા ગામમાં સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત ભક્તરાત વૈદ્યનાથભાઈ વ્યાસ હતા. આ વૈદ્ય હતા એકબીજા, નથુરામની દવા કરવા ગયા હતા. એ જ વૈજનાથભાઈ વ્યાસ પોતે વૈદ્ય હતા, બહુ સારા હતા. વૈદ્ય હોવાને નાતે દરબાર સાથે સંબંધ તો હોય જ, આવજા કરે મળે. એમાં દરબારને કોઈકે શિક્ષાપત્રી આપેલી અને દરબારે શિક્ષાપત્રી વાંચી, એમાં આ 26મો શ્લોક આવ્યો કે પોતાનો પારકો દ્રોહ થાય એવું સત્ય વચન ન બોલવું. બાપુને આ ઠીક ન લાગ્યું, એટલે વૈજનાથભાઈને કે ભણે વૈજનાથભાઈ, આ સ્વામિનારાયણે આવું કેમ લખ્યું? કેમ જોવો ને કે એવું સાચું ન બોલવું એમ કરીને સ્વામિનારાયણે તો સત્યને હંતાડ્યું. અને આનો અર્થ તો એ જ થયો ને કે તમને બધા સ્વામિનારાયણે દ્રોહના બાના હેઠે ખોટું બોલવાનો પરવાનો મળી ગયો. આવું કીધું ત્યારે વૈજનાથભાઈ કે બાપુ એવું તે કઈ હોતું છે? પ્રભુ કોઈ દિવસ અસત્યને ઉત્તેજન થોડા આપે, પણ એની પાછળ રહેલું ખરું રહસ્ય તેમજ વિવેક આપના સમજ્યામાં આવેલ નથી એટલે આપ એનો એવો અર્થ ઘટાવો છો. ત્યારે ભણે બાપુ કે ભણે તમે વિવેકની વાત ક્યાં માંડો છો, આમાં તો સત્યને ગળે ટૂંકો દેવાતો હોય એવું ચોખ્ખું જ લાગે છે. ત્યારે વૈદ્યનાથભાઈ કે દરબાર આમાં ખોટું બોલવાનો પરવાનો કે સત્યને ગળો ટૂંકો દેવાની કોઈ વાત જ નથી, પણ સત્ય સાથે વિવેક વણવાની સનાતન શાસ્ત્રીય વાત છે. સત્ય સાથે વિવેક વણવાની સનાતન શાસ્ત્રીય વાત છે. શાસ્ત્રને મતે સત્ય હંમેશા પ્રિય અને સહુનું હિત કરે એવું હોવું જોઈએ. જે સત્ય બોલવા જતા કોઈનું દિલ દુભાય, મનમાં સંતાપ ઉપજે, હિંસાને પ્રોત્સાહન મળે એવું સત્ય વચન ઉચ્ચારવા કરતા મૌન રહેવું સારું, જેથી કજિયો ન થાય, કંકાસ કે વેરઝેર ન થાય. આવી રીતે નિડરપણે તેમણે દરબારને સ્પષ્ટતા કરી દીધી કે આ શિક્ષાપત્રીમાં જે લખ્યું છે એનો હેતુ આ છે. ત્યારે દરબાર કહે ભણે એ શું બોલ્યા બામણભાઈ, સાચું ભણવાથી કોઈને દુઃખ થતું હશે? હા તમે કહો છો ને ભાઈ કોઈને દુઃખ ન થાય એટલે દુઃખ થાય સાચું વાતમાં? સાચું એટલે સાચું. એમાં ઘરની ઘાલમેલ શું કરવાની હોય, જેવું ડીઠું હોય તેવું કહી દેવું, એમાં કોઈને દુઃખ થાય તો ભલે થાય. દો દરબારે પોતાનો દુરાગ્રહ મૂક્યો. ત્યારે વૈદ્યરાજભાઈ કે બાપુ આપ ભલે કહો પણ સાચું તો ક્યારેક સગી માને ગમતું નથી, હોય એવું બોલી નાખવાથી ક્યાંક એમાંથી જ કોઈકનું મોત ઊભું થાય, તેના કરતા તો એની એ વાત એનું હિત દેખાડીને હેતથી કહી હોય તો સાંભળનારાને ગુણ આવે, એની ભૂલ પણ ઓળખાય, ભૂલને સુધારવાની પ્રેરણા મળે, અને વિવેક વિના કહીએ તો જરૂર એમાંથી મનમાં કડવાશ ઊભી થાય. ત્યારે દરબારે રોબમાં કહ્યું સાચું હોય તો એમાં કોઈએ કડવું લગાડવાનું હોય જ નહીં, એ તો સૌને સાંભળી લેવું પડે. ત્યારે વૈદ્યનાથભાઈ કહે જો આપ આમ જ માનતા હો અને એમ જ કહેતા હો તો લ્યો આપને જેવું છે એવું સત્ય કઈ હંભળાવું, હંભળાવો હંભળાવો, એમાં કઈ ખોટું તો નહીં લાગે ને? દરબાર ખોખારો ખાઈને કે ભણે આપણને કોઈ હાચું કે એમાં વળી ખોટું શીટ લગાડવાનું હોય, તમ તમારે હાસે હાસું સંભળાવી દો, હાલો કહી દો હું કેવું તમારે, મને જરાય ખોટું લાગે નહીં. કેમ ડાયરો? આ ડાયરો સાક્ષી છે, તે બધા બોથા હલે, હા હા બાપુ સત્ય પ્રિય છે, આ હોય ને બધા પાછા. ત્યારે વૈજનાથ ભાઈ વિપ્ર ભગવાન સ્વામિનારાયણની દઢ ખુમારી વાળા હતા, એને કહ્યું તો દરબાર ડાયરાની વચ્ચે સાંભળો, આપણા વાક્યા ગામમાં મરી ગયેલા ઢોરને તે ગામ બહાર દૂર જઈને ઉખેડે છે અને ત્યાં દાટે છે, ખરું ખોટું ડાયરા? ડાયરો કે હા ભણું સાચું. ત્યારે તમે તો સીમમાં જીવતા જીવને મારીને ગામમાં લાવો છો ને ઘરમાં ઉખેડો છો અને તમારા દેહમાં દાટો છો, માટે આ તમારું શરીર જ કબ્રસ્થાન છે અને તમારું ઘર છે ઈ, માટે સાચું કહું તો તમારો નિવાસ પણ ગામ બહાર હોવો જોઈએ. કેમ જે એ લોકો મરેલનું માંસ ખાય છે ને તમે તો જીવતાને બાફી ખાવ છો, આમાં મેં કઈ ખોટું કહ્યું હોય તો કહો. બાપુની સોટલી ઊભી થઈ ગયો. આવા મર્મ ભર્યા ઘા ઉઘાડા સત્ય વચનો સાંભળી દરબારને કપાળમાં બળબળ તો ડામ દીધા જેવું હમ લાગ્યું, પણ કરે હું, હે ડાયરાની વચ્ચે પોતે જ બંધાઈ ગયા હતા એટલે ગમ ખાઈ ગયા, પણ મૂળ સજ્જન હતા, સાચા માણસ હતા, પણ ખાલી વિવેક ઘટતો હતો, માણસ ખરાબ નહોતા. તરત ઊંડા ઉતરી ગયા, મનમાં વાત સમજાઈ ગઈ કે વૈદ્યરાજભાઈની વાત તો સાચી છે, હારી હું ક્યારનો બણગા ફૂંકતો, સાચું કે એમાં ખોટું હું લગાડવાનું, પણ મારા બેઠાનું ભી પડી ગઈ. આ તો આગળથી મને બંધ્યો ન હોત અને એ પોતે બ્રાહ્મણ ન હોત ને કોઈક બીજો હોત તો હમણાં. પછી દરબાર બોલ્યા વૈદ્યનાથભાઈ શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને કહેલી સપર દ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરહિચિત એ વાત મને હવે સમજાઈ ગઈ.
આજથી હું જીવોને મારીને ઘરે લાવવાનું અને માંસ નહીં ખાવાનો નિયમ લઉં છું. હિંસા બંધ, માંસાહાર બંધ કરું. આવું બન્યું તું, આ સત્ય ઘટના છે વાંક્યા ગામની. વાલા ભક્તો, આપણા સશાસ્ત્રો એમ કહે છે અને સત્સંગી જીવનમાં પણ આ શ્લોક છે, સત્ય બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ, પ્રિયમ ચ નાનૃતમ બ્રુયાત દેવમ ધર્મોસ્તિ માનદ. આનો અર્થ બહુ સરસ. સત્ય બોલવું, પ્રિય બોલવું, આ બે વાક્ય ઉપર છે બધું. બોલી જાઓ બે વાક્ય, સત્ય બોલવું, પ્રિય બોલવું. હવે બે માં એક એક વિવેક ભેળવે છે. સત્ય અપ્રિય લાગે તેમ ન બોલવું, સાંભળ્યું? સત્ય બોલવું પણ સત્ય હામા માણાને કડવું લાગે, અપ્રિય લાગે એમ ન બોલવું. હવે બીજું વાક્ય છે, પ્રિયમ વદેત, પ્રિય બોલવું. હવે એમાં એક વિવેક ભેળવે છે, અને પ્રિય પણ અસત્ય ન બોલવું. સુના, સત્ય હામાને વહમું લાગે એમ ન બોલવું, અને પ્રિય બોલવું પણ ખોટું ન બોલવું. ઘણા પ્રિય બોલે, આપણા વખાણ કરે, પણ હાવ ખોટે ખોટા કરે, ખુશામત જ હોય. અને ઘણા માણા સાચું બોલે પણ આપણા રૂમાળા બાળી દે એવું બોલે, ભૂક જ કાઢી નાખે. વાત એની સાચી હોય પણ આપણને મારી મારીને ધોઈ નાખે એવા કરી નાખે. એટલે શાસ્ત્ર કહે છે કે બાપા સાચું બોલો પણ હામાને પ્રિય લાગે એમ બોલો. એ બાપા પ્રિય બોલો, સારું લાગે એવું બોલો, પણ ખોટું ન બોલો. બેલેન્સ કરો, બેલેન્સ કરો. આ ગઈ બાત દિમાગ મે, બોલો આપણે આમાં ક્યાંય ભૂલ થાય છે? શું કે છે અમારા સમર્પિત ભાભાઓ? ગજબની કથા આલે છે, શિક્ષાપત્રી ની કથા. એટલે બાપા ફીણ લાવી દે એવી કથા છે. મને બહુ બીક લાગે, હું શિક્ષાપત્રી ને વચનામૃત ને છે ને બને ત્યાં સુધી હું એનાથી આગો રહેવા માંગુ. એની કથા કરવાની થાય તો મને હો વાર વિચાર આવે કે મારે મહારાજની આ વાણીને કઈ રીતે બોલવી. હવે આપણી વૈખરી વાણી, પુરુષોત્તમની પરાવાણી, પરાવાણીનું પ્રતિપાદન વૈખરી વાણી કઈ રીતે કરે ભલા માણસો? વચનામૃત ને તો હજી અડતો જ નથી. આજ દિન સુધી દેશ વિદેશમાંથી હજારો સૂચન આવ્યા. એ જ્ઞાન સ્વામી, તમે વટનાવટની કથા નથી કરી? તમારી વટનાવટની શીડી મળે છે? ના. તમે વચનાવટની કથા નથી કરી? ના. અરે તમે આટલા બધા ગ્રંથોની કથા કરીને વટનાવટ કેવી રીતે રહી ગયું? મેં કીધું રાખી દીધું છે, રહી નથી ગયું, નથી અડી શકું એમ એને. હું બહુ કઠણ છે. મને કે પણ ઓલ્યા સ્વામીની મળે છે, ઓલ્યા સ્વામીની મળે છે, ઓલ્યા સ્વામીએ વટનાવટ કથા કરી. મેં કીધું બધા મહાન ને સમર્થ છે તે કરે. તમે કરવાના છો, કરવાના જ નથી. મેં એને કહ્યું, હરિની ઈચ્છા હોય તો છેલ્લે વિચાર છે, છેલ્લે. બે હારી પેટ ગઢા થઈ જાય ને પછી. કારણ કે સારી જિંદગીના અનુભવ અને તમામ શાસ્ત્રના સારને એકવાર બરાબર મગજમાં હરખો પાકી જવા દઉં, પછી વચનામૃતને કાંઈક અંશે આપણે બાયફા વગરનું સમજાવી શકીએ એવું હું માનું છું. બાકી મજા નથી, બહુ અઘરું છે. આજ દિન સુધીમાં શિક્ષાપત્રી ઉપર વિવેચન કરનારા શાસ્ત્રો, સંતો, આચાર્યો વધીન 8-10 છે. હજી વધારે કોઈએ શિક્ષાપત્રી ઉપર લખ્યું નથી, નાના મોટા ભાષણ કર્યા છે. સ્વામિનારાયણ ભગવાને લખ્યા પછી મહારાજે આજ્ઞા કરી એટલે સંતાનંદ સ્વામી અન્વર્થ દીપિકા અને અર્થ દીપિકા બે ટીકા પહેલવેલી લખી આને સમજાવવા માટે. પછી એના ઉપર રઘુવીરજી મહારાજે
બહુ વિસ્તારથી ભાષ્ય કરી. પછી એના ઉપર પાછું ભગવત પ્રસાદજીએ ટીકા કરી. પછી એના ઉપર વિહારીલાલજી મહારાજે ટિપ્પણી કરી. પછી હરજીવન શાસ્ત્રીએ કંઈક થોડુંક એમાં લખ્યું. ત્યાર પછી પાલડીના એક સ્વામી મુનિ સ્વામી કેશવ પ્રિય એણે લખ્યું. પછી ગાંધીનગર વાળા હરિકેશવ સ્વામીએ લખ્યું. પછી જૂનાગઢના શાસ્ત્રી કૃષ્ણવલ્લભાચાર્યે કિરણાવલી કરીને ટીકા લખી. પછી એક વડોદરાના જગમોહન મોદીએ શિક્ષાપત્રી ઉપર લખ્યું. પછી ત્રિભુવનભાઈ વ્યાસે શિક્ષાપત્રી અધ્યયન કરીને વિવરણ કરીને લખ્યું. પછી બસ ને બસ આટલા જણાએ આમાં મહેનત કરી શિક્ષાપત્રી સમજાવવાની. અને તમારે કોઈને ઈચ્છા હોય ને શિક્ષાપત્રી ઉપર સુંદર ટીકા લખવી હોય સમજાવવી હોય તો કંઈ ના નથી. વિદ્વાન માણસો આ બધું કરી શકે. અને અમે આ જે કથા કરીએ છીએ તે અમારી શિક્ષાપત્રી ઉપર વિવેચન કે ટીકા જે સમજવું હોય સમજી લેજો. આવી ગયું. પણ તમે જ મને કહો કઠણ છે કે નહીં? આજ તમે સાંભળ્યું એ પરથી તમને એવું લણ લાગ્યું? તમે શાંતિ બેઠા છો, કઈ નહીં લાગ્યું એવું લાગે છે મને. મારા તો ફીણ વળી ગયા. મૂળ આવે છે મજા આવો વધો વધો ઘડી.
રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો.
વાત સમજાઈ ગઈ? બોલો. સત્યમ બ્રુયાત,
સત્યમ બ્રુયાત,
પ્રિયમ બ્રુયાત,
પ્રિયમ બ્રુયાત,
ન બ્રુયાત,
ન બ્રુયાત,
સત્યમ અપ્રિયમ,
સત્યમ અપ્રિયમ,
પ્રિયમ ચ નાનૃતમ,
પ્રિયમ ચ નાનૃતમ,
બ્રુયાત,
બ્રુયાત,
એવમ ધર્મોસ્તિ માનદ,
એવમ ધર્મોસ્તિ માનદ.
પહેલા બે વાક્ય, સત્ય બોલવું, પ્રિય બોલવું, પછી એમાં એક એક વિવેક. સત્ય બોલવું પણ હા મને પ્રિય લાગે એમ, અને પ્રિય બોલવું પણ સાચું, ખોટા માખણ નહીં ચોપડવાના. બોલો. એષઃ સનાતન ધર્મ, આ સનાતન ધર્મ છે. હવે તમારે તમારું બાળમંડળ કીધું એટલે થઈ ગયું. આજે અમે બાળમંડળમાં આવ્યા હતા, પછી શું કર્યું તું? આ છોકરાઓને ચોપાઈ બહુ આવડે છે. ચોપાઈ જેને કંઠે આવડતી હોય હાથ ઊંચો કરો. જો કેટલાય ને આવડે છે. વાહ, મૂકી દો. ન આવડતી હોય હાથ ઊંચો કરો. મને ખબર પડે ને આટલો નથી આવડતી. શીખી જશો હવે, શીખી જશો. આપણે બાલમંડળમાં ચોપાઈ ગાઈ હતી ને, ગાવાલો. સત્સંગ મે
परिवार सत्संग में अब दृष्टम श्रुतम चानुमितम दृष्टम श्रुतम चानुमितम स्वानुभूतम यथार्थतः दृष्टम श्रुतम चानुमितम स्वानुभूतम यथार्थतः कथनम सत्यमित्युक्तम् कथनम सत्यमित्युक्तम् परपीडा विवर्जितम् परपीडा विवर्जितम् अरे परपीडा विवर्जितम् दृष्टम् श्रुतम् चानुमितम्
अर्थात जे बाबत ने आपने देखी होय बराबर ध्यान देजो जे बाबत ने आपने देखी होय आपणी आंखे अने आपणे काने हांभळी होय ते अंगे अनुमान कर्यु होय अने पोते अनुभव कर्यो होय तेने यथार्थ रीते कहेवु ते सत्य कहेवाय જે બાબત આપણે આપણી આંખે એક બાબત આપણે કાને સાંભળી હોય બે બાબત એ અંગે યથાર્થ અનુમાન હોય ત્રણ બાબત અને ચોથું આપણે અનુભવ કર્યો હોય કેટલી બાબત આવી હવે ચારેય પરફેક્ટ હોવું જોઈએ અને પછી કહેવું એને સત્ય કહેવાય પણ શું આવ્યું બોલો એકવાર તે સત્યથી બીજાને દુઃખ થવું જોઈએ નહીં લ્યો પર પીડા વિવર્જિતમ દુઃખ થવું જોઈએ નહીં બોલો આપણો શ્લોક પેલો સાધુનો આપણે એકવાર બોલ્યા હતા લેલે માઈક આપો બોલો કોણ મહાત્મા બોલશે સંતોને માટે મહારાજે એમના ધર્મામૃત ગ્રંથમાં આ શ્લોક આપ્યો છે કે ક્યારે ખોટું બોલવું નહીં સત્યમ ચ પર દુઃખ કૃત અને સાચું પણ બીજાને દુઃખ કરે એમ કહેવું નહી મનસા કર્મણા વાચા દ્રોહ કાર્યો ન કશ્યચિત મન કર્મ વચનથી કોઈનો દ્રોહ કરવો નહીં ખોટું તો બોલવું જ નહીં અને સાચું પણ બીજાને દુઃખ થાય એમ નહીં બોલવાનું સાચું બોલવાનું પણ હા મને દુઃખ થાય એ રીતે તો સાચું નહીં જ કહેવાનું યાર આવી ગઈ વાત દિમાગમાં કોને કોને આવી ગઈ હાથ ઊંચો કરો જોઈ જો ખોટું બોલવું નહીં અને સાચું પણ બીજાને પીડા કરે એ રીતે કહેવું નહીં મન કર્મ વચને કોઈનો દ્રોહ કરવો નહીં નો સમજણ હવે સમજાઈ ગયું ને તો બે હાથ ઊંચા કરો બસ 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 સરસ સરસ સાંભળી લેજો, પોતાના દોષને ઢાંકવા કે સ્વાર્થ સાધવા અસત્ય બોલવાની છૂટ આ શ્લોક પ્રમાણે આપી નથી. પોતાના દોષ ઢાંકવા કે સ્વાર્થ સાધવા અસત્ય બોલવાની છૂટ આ શ્લોક પ્રમાણે આપી નથી. ઇલટી ગિલટી કરવાની, રમત કરવાની, કોકને ફસાવવાની, દંભ કરવા માટેની આ શ્લોકમાં છૂટ નથી. સમજો, એક મસ્ત મજાની વાત છે. ધર્મને કેટલા પગ છે? ધર્મને પગ કેટલા આવડે છે? નામ સત્ય, દયા, તપ અને શૌચ, યાને કે પવિત્રતા. બોલી જાઓ, સત્ય, દયા, તપ, પવિત્રતા. સત્ય, દયા, તપ, પવિત્રતા, આ ચારે એકબીજાની સાથે હોય તો ધર્મ કહેવાય. પણ સ્વતંત્ર રીતે એક ગુણ હોય અને બીજાનો જો એક ગુણ રાખવામાં નાશ થતો હોય તો તે અધર્મ રૂપ બની જાય છે. ખ્યાલ આવ્યો તમને? જો સમજાવું, સત્ય, સત્ય આચરીએ આપણે, સત્ય રાખીએ, પણ એ સત્ય એવી રીતે આચરીએ કે અન્યને પીડા થાય. એટલે તમે બીજાને પીડા કરી એટલે દયા રાખવાની હતી એ ન રાખી. સત્ય રાખ્યું પણ શું ન રાખ્યું? દયા ન રાખી. જો સત્ય પણ ધર્મનો પગ છે અને દયા પણ ધર્મનો પગ છે. તમે એક પગ હાચવવામાં બીજા પગને ટાળ્યો માટે એ ધર્મ ન કહેવાય. સત્ય રાખવાનું અને દયા પણ. હે, આવી ગઈ બધી દિમાગ મેં? ચાલો હવે આગળ. કારણ કે દયા ન રાખો તો હિંસા થાય, દ્રોહ થાય, પછી એ સત્ય સત્ય નથી રહેતું. સત્ય આચરતા ક્રોધ થઈ જાય છે કે જાહેરમાં ખાનગી વાત કહી દેવાય. હવે સાંભળજો, સત્ય રાખતા ક્રોધ થઈ જાય, જાહેરમાં કોકની ગુપ્ત વાત રાખવાની હોય, દાજમાં દાજમાં બોલાઈ જાય તો વાણીની પવિત્રતાનો નાશ થાય છે. માટે તે પણ સત્ય સત્ય નથી. ઓલું સત્ય રાખવામાં દયા ગઈ, આ સત્ય રાખવામાં પવિત્રતા ગઈ. ચાલો, માતા બાળક પર દયા ખાઈને, હવે જો દયા રાખે, માતા છોકરા ઉપર દયા ખાઈને તેની ઈચ્છા પૂરી કરવા હારું મન મહિને ફેલ કરવા દે, દારૂ પીવા દે, માવસે ખાવા દે, કોકની છોકરી અરે રખડવાઈ દે, તો માતાએ દયા રાખી પણ છોકરાની પવિત્રતાનો સત્યાનાશ કાઢી નાખ્યો. કાઢી નાખ્યો કે નહીં? માટે એક પગ ભાંગ્યો ને એક હાજો રાખ્યો, એને ધર્મ કહેવાય નહીં. ચારેય પગ જીવતા રહેવા જોઈએ. શું કરશો? એવી દયા તે દયા કહેવાતી નથી, એને ધર્મ ન કહેવાય. બાપા, દયા કરવી તો એમાં એવી કરવી કે એના જીવનું ભલું થાય, એને મન ફાવે એમ કરવા દેવું, એને દયા કહેવાય? હાલો, હવે પવિત્રતા જાળવવા માટે તિરસ્કાર થાય. બ્રાહ્મણ આદિ ઉચ્ચ વર્ણની વ્યક્તિને નીચ જ્ઞાતિની વ્યક્તિ ભૂલમાં અડી જાય, સ્પર્શ કરી જાય, અને ઉચ્ચ વર્ણની વ્યક્તિ ક્રોધમાં લાલ ગુમ થઈ જાય, તિરસ્કાર કરે તો એને પવિત્રતા તો રાખી પણ દયા ટાળી દીધી. એવો બચારો અડી ગયો, પછી દયા રાખવી જોઈએ. પવિત્રતા રાખે છે પણ દયા ગઈ. સમજાઈ ગયું? માટે એ પવિત્રતા પવિત્રતા ન કહેવાય. હવે આગળ કહો. હવે આપણે કર્યું તપ, એકાદશી કરી નકોડી, અને હાંજથી સલાહ સૂચના માંડ્યા દેવા, હવારે પાણી લીંબુનું તૈયાર રાખજો. હા, પછી વેફર જોશે અને ઘરના ને કંઈક બીજું કામ આવી ગયું તે આપણા ધાર્યા મુજબનું બધું પારણું તૈયાર થયું, પારણું એટલે કે હિંડોળો તૈયાર થયો નહીં, અને પછી આપણો બાટલો ફાટ્યો અને ગમે એમ બોલવા માંડ્યા ને કેટલાય ને દુઃખી કર્યા અને સત્યાનાશ કાઢીને વળાવી દીધી દયાને. તો તપ કર્યું પણ દયાને ટાળી દીધી. હવે એક પગ હાજો રાખ્યો ને એક પગ ભાંગી નાખ્યો, તો આને ધર્મ કહેવાય? આ ધર્મના ચાર પગ છે, એ જ્યારે એને હાજર રાખી ત્યારે ધર્મ સિદ્ધ થાય છે. હવે સમજાઈ ગયું કે નહીં? એમ છે. લ્યો, આ બેલેન્સ રાખવાનું કઠણ છે. અને મહારાજે પણ વચનામૃતમાં કહ્યું કે ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યને એકબીજાની
અપેક્ષા છે. એકને કાઢી નાખો તો બીજા સિદ્ધ ન થાય, ચારેય રાખો તો જ સિદ્ધિ મળે અને મુક્તિ મળે. આ વાતને ડાયા હોય સમજે, બોઘાને જે પકડાણું એ પૂછડું પકડાણું, પછી બીજી વાતમાં સમજે જ નહીં. હું હાસો કાંત કે હું દયાળું, કોઈને કહી ન કહો, હવે બધા વાંય હડી ગયા તો બોલતો નથી. ધ્યાન દીકરા આખલો કરે, તારા હાથની વાત છે. આવી દયા હાલતી છે, બરાબર છે. ભાઈ મને તો પવિત્રતા ગમે, બીજી વાત નહીં. લે પવિત્રાનું પૂછડું પકડીને ત્યાં કેટલું બગડી નીકળ્યું એની વાત કરતો નહીં. ઘણા કે બીજું કાંઈ નહીં, મારું તપ એટલે તપ, આડા એવા તો લોસા કાઢી નાખીશ. અરે ભાઈ ઝાડી બોજા, ચારેય વસ્તુને હરખી વ્યવસ્થિત રાખો તો ધર્મ સિદ્ધ થાય, અને ધર્મ હોય તો ભક્તિ થાય, અને ભક્તિ હોય તો ભગવાનને પમાય અને આ લોક પરલોકમાં સુખી રહેવાય. વાત આવી અદભુત અદભુત આમાં આવે છે ભાઈ 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 વાલા ભક્તો, આ રીતે આજે આપણે આ શ્લોકમાં જે ત્રણ બાબત છે, ત્રણ એમાંથી એક સપર દ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ને કરી ચિત એનું વિવરણ થયું. આ ચારેય ગુણ એકબીજાની સાથે હોય તો ધર્મ યથાર્થ થયા પડાય છે. માટે કેવળ સત્ય પર જ ભાર મૂકી અન્યનો દ્રોહ થાય તેમ ન કરવું, એટલું જ શ્રીજી મહારાજનું આમાં કહેવું થાય છે. છેલ્લો સાર, માત્ર સત્ય ઉપર જ વજન દઈને બીજાનો દ્રોહ ન થાય એટલું જાળવવું, આટલો વિવેક શીખવાડ્યો. હવે બે આજ્ઞા બાકી રહી, કૃતજ્ઞનો સંગ ન કરવો અને પછીની લાંચ ન લેવી. એ બે આજ્ઞા ઉપર આપણે કાલ વાત કરીશું, ચાલશે ને? કારણ કે પણ તમારી રાહ જોવાય છે. આપણે નરી કથા ઉપર જ વજન દઈ અને ભોજન ઉપર ધ્યાન ન દઈ તો સત્ય સિદ્ધ ન થાય, દ્રોહ થાય. માટે પૂરું કરીએ સહજાનંદ સ્વામી મહારાજની.